નવા કરારના પ્રથમ પુસ્તક માથીની લખેલી સુવાર્તા એનો પ્રથમ અધ્યાય માથીની લખેલી સુવાર્તા એનો અધ્યાય પહેલો. ઈસુ ખ્રિસ્ત જે દાઉદનો દીકરો, જે ઇબ્રાહીમનો દીકરો, તેને વંશાવળી. ઇબ્રાહીમથી ઈસાક થયો અને ઈસાકથી યાકૂબ થયો અને યાકૂબથી યહુદા તથા તેના ભાઈઓ થયા અને યહુદાથી તામારને પેટે પેરેસ તથા ઝેરા થયા અને પેરેસથી હેસરોન થયો ને હેસરોનથી આરામ થયો અને આરામથી અમીનાદાબ થયો અને અમીનાદાબથી નાશોન થયો અને નાશોનથી સલમોન થયો અને સલમોનથી રાહાબને પેટે બોઆઝ થયો અને બોઆઝથી રૂથને પેટે ઓબેદ થયો અને ઓબેદથી યિશાઈ થયો અને યિશાઈથી દાઉદ રાજા થયો અને ઉરિયાની જે પત્ની હતી તેને પેટે દાઉદથી સુલેમાન થયો અને સુલેમાનથી રહાબામ થયો અને રહાબામથી અબિયા થયો અને અબિયાથી આસા થયો અને આસાથી યહોશાફાત થયો અને યહોશાફાતથી યુરામ થયો અને યુરામથી ઉઝિયા થયો અને ઉઝિયાથી યોથામ થયો અને યોથામથી આહાસ થયો અને આહાસથી હિઝિકિયા થયો અને હિઝિકિયાથી મનાશા થયો અને મનાશાથી આમોન થયો અને આમોનથી યોશિયા થયો અને બાબેલના બંદીવાસને વખતે યોશિયાથી યખોન્યા તથા તેના ભાઈઓ થયા અને બાબેલનો બંદીવાસ થયા પછી યખોન્યાથી શલથીએલ થયો અને શલથીએલથી ઝરુબાબેલ થયો અને ઝરુબાબેલથી આબિહુદ થયો અને આબિહુદથી એલ્યાકીમ થયો અને એલ્યાકીમથી અઝોર થયો અને અઝોરથી સાદોક થયો અને સાદોકથી આખીમ થયો અને આખીમથી અલીહુદ થયો અને અલીહુદથી એલિયાઝાર થયો અને એલિયાઝારથી મથાન થયો અને મથાનથી યાકૂબ થયો અને યાકૂબથી યુસફ જે મરિયમનો પતિ હતો તે થયો. એ મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જન્મ્યો. માટે ઇબ્રાહીમથી દાઉદ સુધી બધી મળીને 14 પેઢી અને દાઉદથી બાબિલના બંદીવાસ સુધી 14 પેઢી અને બાબિલના બંદીવાસના કાળથી ખ્રિસ્તના વખત સુધી 14 પેઢી થઈ. અને ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો, એટલે તેની મા મરિયમનું વેવિશાળ યુસફ જોડે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાય અને તેનો પતિ યુસફ જે નીતિમાન માણસ હતો તેણે તેને ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. પણ એ સંબંધી તે વિચારતો હતો એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઓ યુસફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીસમાં, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે અને તેને દીકરો થશે ને તેનું નામ તું ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકને તેઓના પાપથી તારશે તે એ જ છે. હવે એ બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહ્યું હતું તે પૂરું થાય, એટલે જુઓ કુંવારી ગર્ભવતી થશે ને તેના દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે. ત્યારે યુસફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું, એટલે તે પોતાની પત્નીને બોલાવી લાવ્યો અને તેને દીકરો થયો ત્યાં સુધી તેને જાણી નહીં અને તેણે તેનું નામ ઈસુ પાડ્યું. માથીની લખેલી સુવાર્તા બીજો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા એનો અધ્યાય બીજો. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો. ત્યારે જુઓ માગ્યોએ પૂર્વથી યરૂસાલેમમાં આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે, કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો ને તેની સાથે આખું યરૂસાલેમ પણ ગભરાયું. પછી તેણે સર્વમુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે ઓ યહૂદિયા દેશના બેથલેમ, તું યહૂદિયાના સ્વભાવમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇસ્રાયેલી લોકોનો પાળક થશે. ત્યારે હેરોદે તે માગ્યોને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વખતે દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી અને તેણે તેઓને બેથલેમમાં મોકલતા કહ્યું કે તમે જઈને તે બાળક સંબંધી સારી રીતે શોધ કરો ને મળ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે જગ્યાએ ઉપર આવીને થંભ્યો અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની માં મરિયમની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોણી છોડીને સોના તથા લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. અને તેઓના પાછા ગયા પછી જુઓ, પ્રભુના દૂતે સ્વપ્નમાં યુસફને દર્શન દઈને કહ્યું કે ઊઠ ને બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા ને હું તને કહું ત્યાં સુધી ત્યાં જ રહે, કેમ કે બાળકને મારી નાખવા માટે હેરોદ તેની શોધ કરવાનો છે. ત્યારે તે ઉઠીને બાળક તથા તેની માને લઈને રાત્રે મિસરમાં ગયો અને હેરોદના મરણ સુધી તે ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહ્યું હતું તે પૂરું થાય કે મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો. જ્યારે હેરોદને માલુમ પડ્યું કે માગ્યોએ મને ઠગ્યો ત્યારે તે ઘણો ગુસ્સે થયો ને માણસો મોકલાવીને જે વખત સંબંધી તેણે માગ્યોની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી તે વેળા પ્રમાણે બે વર્ષના તથા તેથી નાના જેટલા બાળકો બેથલેમમાં તથા તેની સંબંધી સીમમાં હતા તેઓ સર્વને તેણે મારી નાખાવ્યા. ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે રડવાનો તથા મોટા વિલાપનો પોકાર રામામાં સંભળાયો, એટલે રાહેલ પોતાના બાળકો સારું રડતી ને તે દિલાસો પામવાને નહોતી ચાહતી, કેમ કે તેઓ નથી. અને હેરોદના મરણ પછી જુઓ, પ્રભુના દૂતે મિસરમાં યુસફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઊઠ ને બાળક તથા તેની માને લઈને ઇસ્રાયેલ દેશમાં જા, કેમ કે બાળકનો જીવ લેવાની જેઓ શોધ કરતા હતા તેઓ મરી ગયા છે. ત્યારે તે ઉઠીને બાળક તથા તેની માને લઈને ઇસ્રાયેલ દેશમાં આવ્યો. પણ આર્ખિપાલાઉસ તેના પિતા હેરોદને ઠેકાણે યહૂદિયામાં રાજ કરે છે એ સાંભળીને તે ત્યાં જતા બીધો, તો પણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલિલના પ્રાંત તરફ ગયો અને તે નાઝીરી કહેવાશે એવું પ્રબોધકોનું કહેલું પૂરું થાય તે માટે તે નાઝરેત નામના નગરમાં જઈને રહ્યો. માથીની લખેલી સુવાર્તા એનો ત્રીજો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા અધ્યાય ત્રીજો. અને તે દિવસોમાં યોહાન બાપ્તિસ્ત પ્રગટ થયો ને યહૂદિયાના રાનમાં ઉપદેશ કરતા એમ કહેતો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. કારણ કે જેના વિશે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે રાનમાં પોકારનારની એવી વાણી કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો, તે એ જ છે. અને તે યોહાનના કપડાં ઊંટના રૂવાના હતા ને તેની કમરે ચામડાનો પટ્ટો હતો ને તીડો તથા રાની મધ તેનો ખોરાક હતો. ત્યારે યરૂસાલેમના તથા યહૂદિયાના તથા યર્દનના આખા પ્રદેશના લોક તેની પાસે ગયા અને પોતાના પાપ કબૂલ કરીને તેઓ યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા. પણ ફરોશિયોમાંના તથા સાદોકિયોમાંના ઘણાને તેનાથી બાપ્તિસ્મા પામવા સારું આવતા જોઈને તેણે તેઓને કહ્યું કે ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાશવાને કોણે તમને ચેતવ્યા? તો પસ્તાવો કરનારને શોભે એવા ફળ આપો અને તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે ઇબ્રાહીમ અમારા પિતા છે, કેમ કે હું તમને કહું છું કે આ પથ્થરોમાંથી દેવ ઇબ્રાહીમને સારું છોકરા ઉત્પન્ન કરી શકે છે. અને હમણાં જ ઝાડોની જળ પર કુહાડો મુકાયો છે, માટે દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે ને અગ્નિમાં નંખાય છે. પસ્તાવાને સારું હું પાણીએ તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતા સમર્થ છે ને તેના ચંપલ હું ઉતારવા યોગ્ય નથી. તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે. તેનું સુપડું તેના હાથમાં છે ને તે પોતાની ખડીને પૂરેપૂરી સાફ કરશે ને પોતાના ઘઉં ભંડારમાં ભરશે, પણ ભૂસું ન હોલવાનાર અગ્નિમાં તે બાળી નાખશે. ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા સારું ગાલિલથી યર્દન નદીએ તેની પાસે આવ્યો, પણ યોહાને તેને વાર્તા કહ્યું કે તારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ ને શું તું મારી પાસે આવે છે? પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયપણું એમ પૂરું કરવું આપણને ગઢાર જ છે. ત્યારે તેણે તેને બાપ્તિસ્મા પામવા દીધું અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યો અને જુઓ તેને સારું આકાશ ઉઘાડાયું ને દેવના આત્માને કબૂતરની પેઠે ઉતરતો ને પોતા પર આવતો તેણે દીધો અને જુઓ એવી આકાશવાણી થઈ કે આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું. માથીની લખેલી સુવાર્તા એનો ચોથો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા અધ્યાય ચોથો. ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેને રાનમાં લઈ ગયો અને 40 રાત દિવસ સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી અને પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું કે જો તું દેવનો દીકરો છે તો આ પથ્થરને કહે કે તેઓ રોટલી થઈ જાય. પણ તેણે ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. ત્યારે શેતાન તેને પવિત્ર નગરમાં લઈ જાય છે ને મંદિરના બુરજ પર તેને બેસાડે છે અને તેને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાને નીચે પાડી નાખ, કેમ કે એમ લખેલું છે કે તે પોતાના દૂતોને મારા સંબંધી આજ્ઞા કરશે અને તેઓ તને પોતાના હાથો પર ધરી લેશે, રખે ને તારો પગ પથ્થર સાથે અફડાય. ઈસુએ તેને કહ્યું, એમ પણ લખેલું છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર. ફરીથી શેતાન તેને ઘણા ઊંચા પહાડ પર લઈ જાય છે ને જગતના સગળા રાજ્ય તથા તેઓનો મહિમા તેને બતાવે છે અને તેને કહે છે, જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સગળા હું તને આપીશ. ત્યારે ઈસુ તેને કહે છે કે અરે શેતાન, આગો જા, કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર. ત્યારે શેતાન તેને મૂકીને જાય છે અને જુઓ દૂતોએ તેની પાસે આવીને તેની સેવા કરી. યોહાન બંદીવાન કરાયો છે એવું સાંભળીને ઈસુ ગાલિલમાં પાછો ગયો અને નાઝરેથ મૂકીને ઝબુલોનની તથા નફતાલીની સીમાના સમુદ્ર પાસેના કફરનહૂમમાં તે આવી રહ્યો. એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે ઝબુલોનના પ્રાંતના તથા નફતાલીના પ્રાંતના યર્દન પાસેના સમુદ્રના રસ્તાઓમાં, એટલે વિદેશીઓના ગાલિલમાંના જે લોકો અંધારામાં બેઠેલા હતા તેઓએ મોટું અજવાળું જોયું ને મરણસ્થાનમાં તથા મરણછાયામાં જેઓ બેઠેલા હતા તેમના પર અજવાળું પ્રકાશ્યું. ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. અને ઈસુ ગાલિલના સમુદ્રને કાંઠે ચાલતો હતો ત્યારે તેણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિત્તર કહેવાય છે તેને તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીધા, કેમ કે તેઓ માછી હતા. અને તે તેઓને કહે છે કે મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કહીશ. અને તેઓ તરત જાળો મૂકીને તેની પાછળ ગયા અને ત્યાંથી આગળ જતા તેણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને તેઓના પિતા ઝબદીની સાથે વહાણમાં પોતાની જાળો સાંતા જોઈને તેઓને પણ તેડ્યા. ત્યારે તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેની પાછળ ગયા. અને ઈસુ તેઓના સભાસ્થાનોમાં ઉપદેશ કરતો ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ને લોકોમાં હરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો આખા ગાલિલમાં ફર્યો. ત્યારે આખા સીરિયામાં તેની કીર્તિ ફેલાઈ ગઈ ને સગળા માદાઓને એટલે અનેક જાતના રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂત વળગેલાઓને તથા ફેફરાવાળાઓને તથા પક્ષઘાતીઓને તેઓ તેની પાસે લાવ્યા અને તેણે તેઓને સાજા કર્યા અને ગાલિલથી તથા દસ નગરથી તથા યરૂશાલેમથી તથા યહુદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોના ટોળે ટોળા તેની પાછળ ગયા. માથીની લખેલી સુવાર્તા એનો પાંચમો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા અધ્યાય પાંચમો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહાડ પરના ભાષણની શરૂઆત. ત્યારે ઘણા લોકોને જોઈને તે પહાડ પર ચડી ગયો અને તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા અને તેણે પોતાનું મોં ઉઘાડીને તેઓને ઉપદેશ કરતા કહ્યું કે આત્મામાં જેઓ રાંચ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. જેઓને ન્યાયપાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. જ્યારે લોક તમારી નિંદા કરશે ને તમારી પૂંઠે લાગશે ને મારે લીધે તમારી વિરુદ્ધ તરે તરેની ભૂંડી વાત અસત્યતાથી કહેશે ત્યારે તમને ધન્ય છે, તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા. તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું બેસવા થયું હોય તો તે સાથી ખારું કરાશે. બહાર ફેંકાવા તથા માણસના પગ નીચે છુંદાવા વગર તે બીજા કંઈ કામનું નથી. તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી અને દીવો કરીને તેને માપતળે નહીં પણ દીવી પર મૂકવામાં આવે છે ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે. તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢિકરણે જોઈને આકાશમાંના તમારા પિતાની સ્તુતિ કરે. નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું એમ ન ધારો. હું નાશ કરવા તો નહીં પણ પૂર્ણ કરવા આવ્યો છું, કેમ કે હું તમને ખચિત કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહેશે ત્યાં સુધી સઘળા પૂરા થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતી રહેશે નહીં. એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે ને માણસોને એવું કરતા શીખવશે તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે, પણ જે કોઈ તે પાળશે ને શીખવશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે. કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાય પણ કરતા જો તમારું ન્યાય પણ વધારે ન હોય તો આકાશના રાજ્યમાં તમે નહીં જ પેસો. હત્યા ન કર ને જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે એમ પુરાતન કાળમાં લોકોને કહેલું હતું, એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે અને જે પોતાના ભાઈને પાજી કહેશે તે ન્યાયસભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે અને જે તેને કહેશે કે તું મૂર્ખ છે તે અગ્નિની ગહનાના જોખમમાં આવશે. એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે વિરુદ્ધ કંઈ છે તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પહેલા તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ. જ્યાં સુધી તું તારા વાદીની જોડે માર્ગમાં છે ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા. રખેને વાદી તને ન્યાયાધીશને સોંપે ને ન્યાયાધીશ તને સિપાહીને સોંપે ને તું કેદખાનામાં નખાય. હું તને ખચિત કહું છું કે તું છેલ્લી દમડી ચૂકવશે નહીં ત્યાં સુધી તું ત્યાંથી બહાર નીકળનાર જ નથી. વ્યભિચાર ન કર એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે, પણ હું તમને કહું છું કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે. અને જો તારી જમણી આંખ તેને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અવયવોમાંના એકનો નાશ થાય ને તારું આખું શરીર નરકમાં ન નંખાય એ તને ગુણકારક છે. અને જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અવયવોમાંના એકનો નાશ થાય ને તારું આખું શરીર નરકમાં નનંખાય એ તને ગુણકારક છે. જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે તે તેને ફારગતી લખી આપે એમ પણ કહેલું હતું, પણ હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે તે તેની સાથે વ્યભિચાર કરાવે છે, અને જે કોઈ તે મૂકી દીધેલીની જોડે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે. વળી તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર, એમ પુરાતન કાળમાં લોકોને કહેલું હતું એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે કંઈ જ સમ ન ખાઓ, આકાશના નહીં કેમ કે તે દેવનું રાજ્યાસન છે, અને પૃથ્વીના નહીં કેમ કે તે તેનું પાયાસન છે, અને યરૂશાલેમના નહીં કેમ કે તે મોટા રાજાનું નગર છે, અને તું તારા માથાના પણ સમ ન ખા કેમ કે તારાથી એક નિમાળો ધોળો અથવા કાળો કરી શકાતો નથી. પણ તમારું બોલવું તે હાનું હા ને નાનું ના હોય, કેમ કે એ કરતા અધિક જે કંઈ છે તે ભૂંડાથી છે. આંખને બદલે આંખ ને દાંતને બદલે દાંત એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે જે ભૂંડો હોય તેની સામા ન થાવ, પણ જે કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે તેની તરફ બીજો પણ ફેરવ, અને જે તારું બદન લેવા સારું તારા પર દાવો કરે તેને તારો અંગરખો પણ લેવા દે, અને જે કોઈ જબરજસ્તીથી તને એક ગાવ લઈ જાય તેની સાથે બે ગાવ જા. જે કોઈ તારી પાસે માગે છે તેને તું આપ, અને તારી પાસે જે ઉછીનું લેવા ચાહે છે તેનાથી મોહ ન ફેરવ. તું તારા પડોશી પર પ્રીતિ કર ને તારા વેરી પર દ્વેષ કર, એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે તમે તમારા વેરીઓ પર પ્રીતિ કરો, ને જેઓ તમારી પૂંઠે લાગે છે તેઓને સારું પ્રાર્થના કરો, એ માટે કે તમે આકાશમાંના તમારા પિતાના દીકરાઓ થાઓ, કેમ કે તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલાઓ પર ઉગાવે છે ને ન્યાય તથા અન્યાય પર વરસાદ વરસાવે છે. કેમ કે જેઓ તમારા પર પ્રીતિ કરે છે તેઓ પર જો તમે પ્રીતિ કરો છો તો તમને શું ફળ છે? દાણીઓ પણ શું એમ નથી કરતા? અને જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો તો તેમાં તમે વિશેષ શું કરો છો? વિદેશીઓ પણ શું એમ નથી કરતા? એ માટે જેવા તમારા આકાશમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો. માથીની લખેલી સુવાર્તા એનો છઠ્ઠો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા અધ્યાય છઠ્ઠો. પહાડ પરના પ્રભુ યસુ ખ્રિસ્તના ભાષણનો બીજો અધ્યાય. માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, નહીં તો આકાશમાંના તમારા પિતાથી તમને ફળ મળવાનું નથી. એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણસિંગડું ન વગાડ. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે, એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય, અને ગુપ્તમાં જોનાર તારા પિતા તને બદલો આપશે. અને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓના નાકાઓ પર ઉભા રહીને પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં પેસ, ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા પિતાની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારા પિતા તને બદલો આપશે. અને તમે પ્રાર્થના કરતા વિદેશીઓની જેમ આમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે. એ માટે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને અગત્ય છે તે તેની પાસે માગ્યા ગાવ તમારા પિતા જાણે છે. માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો. ઓ આકાશમાંના અમારા પિતા, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ, દિવસની અમારી રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર, અને અમને પરિશ્રમમાં ન લાવ, પણ ભૂંડાથી અમારો છૂટકો કર, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા છે. આમેન. કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારા આકાશમાંના પિતા તમને પણ માફ કરશે, પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારા આકાશમાંના પિતા તમારા અપરાધ પણ તમને માફ નહીં કરશે. વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે ડોંગીઓની જેમ લેવાઈ ગયેલા મોંના ન થાવ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા સારું તેઓ પોતાના મોં કસાણા કરે છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું ઉપવાસ કરે ત્યારે તારા માથા પર તેલ ચોપડ ને તારું મોં ધો, એ માટે કે માણસોને નહીં પણ તારા પિતા જે ગુપ્તમાં છે તેને તું ઉપવાસી દેખાય, ને ગુપ્તમાં જુનાર તારા પિતા તને બદલો આપશે. પૃથ્વી પર પોતાને સારું દ્રવ્ય એકઠું ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે, પણ તમે પોતાને સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી. કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં તમારું ચિત્ત પણ રહેશે. શરીરનો દીવો તે આંખ છે, એ માટે જો તારી આંખ નિર્મળ હોય તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે, પણ જો તારી આંખ ભૂંડી હોય તો તારું આખું શરીર અંધકારે ભરેલું થશે. માટે તારામાં જે અજવાળું છે તે જો અંધકારરૂપ હોય તો તે અંધકાર કેટલો મોટો. કોઈથી બે માલિકની ચાકરી કરાય નહીં, કેમ કે તે એક પર દ્વેષ કરશે ને બીજા પર પ્રીતિ કરશે, અથવા તે એકના પક્ષનો થશે ને બીજાનો તિરસ્કાર કરશે. દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં. એ માટે હું તમને કહું છું કે તમારા જીવને માટે ચિંતા ન કરો કે અમે શું ખાઈશું અથવા શું પીશું, ને તમારા શરીરને સારું ચિંતા ન કરો કે અમે શું પહેરીશું. શું જીવ ખોરાક કરતા ને શરીર કપડાં કરતા અધિક નથી? આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી ને કાપતા પણ નથી ને વખારોમાં ભરતા નથી, તો પણ તમારા આકાશમાંના પિતા તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતા તમે અધિક નથી શું? અને ચિંતા કરવાથી તમારામાંના કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે? અને કપડાં સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરના ફૂલ જળોનો વિચાર કરો કે તેઓ કેવા વધે છે. તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતા પણ નથી. તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સગળા મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. એ માટે ખેતરનું ઘાસ જે આજ છે ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે તેને જો દેવ એવું પહેરાવે છે તો ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું એથી વિશેષ નહીં પહેરાવશે? માટે અમે શું ખાઈએ અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ન કરો, કારણ કે એ સગળાવાના વિદેશીઓ શોધે છે. કેમ કે તમારા આકાશમાંના પિતા જાણે છે કે એ બધાની તમને અગત્ય છે. પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપ્રણાને શોધો, એટલે એ બધાવાના પણ તમને અપાશે. એ માટે આવતીકાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. દિવસને સારું તે દિવસનું દુઃખ બસ છે. માથીની લખેલી સુવાર્તા એનો 7મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા અધ્યાય 7મો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહાડ પરના ભાષણનો છેલ્લો અધ્યાય. તમે કોઈને દોષિત ન ઠરાવો એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે, કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે, અને જે માપથી તમે માપી આપો છો તેથી જ તમને માપી અપાશે. અને તું તારી આંખોમાંનો ભારોટીઓ ધ્યાનમાં ન લાવતા તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે? અથવા તું તારા ભાઈને કેમ કહેશે કે તારી આંખમાંથી તણખલું મને કાઢવા દે? પણ જો તારી પોતાની જ આંખમાં તો ભારોટીઓ છે, ઓ ડોંગી, પહેલા તું પોતાની જ આંખમાંથી ભારોટીઓ કાઢ, અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી રીતે સૂઝશે. જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો, ને તમારા મોતી ભૂંડોની આગળ ન ફેંકો. રખે ને તેઓ તે પોતાના પગ નીચે છૂંદે ને તમને ફાળી નાખે. માગો તો તમને અપાશે, શોધો તો તમને જળશે, ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. કેમ કે જે હરેક માંગે છે તે પામે છે, ને જે શોધે છે તેને જળે છે, ને જે ઠોકે છે તેને સારું ઉઘાડવામાં આવશે. તમારામાં એવું કયું માણસ છે કે જો તેનો દીકરો તેની પાસે રોટલી માંગે તો તે તેને પથ્થર આપશે, અથવા જો માટલું માંગે તો તેને સાપ આપશે? એ માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાઓને સારાવાના આપી જાણો છો, તો તમારા આકાશમાંના પિતાની પાસે જેઓ માંગે છે તેઓને કેટલા વિશેષે કરીને તે સારાવાના આપશે. માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસો તમને કરે, તે તમે પણ તેઓને માટે કરો. કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર એ જ છે. તમે સાંકડે બારણેથી અંદર પેસો, કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે તે પહોળો છે, ને તેનું બારણું પહોળું છે, ને ઘણા તેમાં થઈને પેસે છે. કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે, ને તેનું બારણું સાંકડું છે, અને જેઓને તે મળે છે તેઓ થોડા જ છે. જે જૂઠા પ્રબોધકો ઘેટાને વેચે તમારી પાસે આવે છે, પણ અંદર ફાળી ખાનાર વરુના જેવા છે, તેઓ સંબંધી સાવધાન રહો. તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાના ઝાડ પરથી દ્રાક્ષા અથવા ઊંટકંટારી પરથી અંજીર તોડે છે? તેમજ હરેક સારું ઝાડ સારા ફળ આપે છે, ને ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે. સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી, ને ખરાબ ઝાડ સારા ફળ આપી શકતું નથી. હરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે, ને અગ્નિમાં નંખાય છે. એ માટે તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પહેરશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પહેરશે. તે દિવસે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી, અને તારે નામે ભૂતોને કાઢ્યા નથી, અને તારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહીં. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાળે છે, તેને એક ડાયા માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું, અને વરસાદ વરસ્યો, ને રેલ આવી, ને વાવાઝોડા થયા, ને તે ઘર પર સપાટા લાગ્યા, પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો માટે તે પડ્યું નહીં. અને જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાળતો નથી, તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું, અને વરસાદ વરસ્યો, ને રેલ આવી, ને વાવાઝોડા થયા, ને તે ઘર પર સપાટા લાગ્યા, ને તે પડી ગયું, અને તેનો નાશ મોટો થયો. અને ઈસુ એ વાતો કહી રહ્યો ત્યારે એમ થયું કે લોકો તેના ઉપદેશથી અચરજ થયા. કેમ કે શાસ્ત્રીઓની જેમ નહીં, પણ જેને અધિકાર હોય છે તેની જેમ તે તેઓને ઉપદેશ કરતો હતો. માથીની લખેલી સુવાર્તા 8મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા એનો 8મો અધ્યાય. અને પહાડ પરથી તે ઉતર્યો ત્યારે અતિ ઘણા લોકો તેની પાછળ ગયા, અને જુઓ, એક કોળિયાએ આવીને તેને પગે પડીને કહ્યું કે ઓ પ્રભુ, જો તું ચાહે તો તું મને શુદ્ધ કરી શકે છે. ત્યારે તેણે હાથ લાંબો કર્યો ને તેને અડકીને કહ્યું, હું ચાહું છું, તું શુદ્ધ થા. અને તરત તે પોતાના કોળથી શુદ્ધ થયો. પછી ઈસુ તેને કહે છે કે જોજે, તું કોઈને કહીશ માં, પણ જા યાજકને પોતાને બતાવ, ને તેઓને માટે સાક્ષી તરીકે જે અર્પણ મૂસાએ ઠરાવ્યું હતું તે ચડાવ. અને ઈસુ કફરનહુમમાં બેઠો ત્યારે એક જમાદારે તેની પાસે આવીને તેને વિનંતી કરી કે ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે, ને તેને ભારે પીડા થાય છે. ત્યારે તે તેને કહે છે કે હું આવીને તેને સાજો કરીશ. અને જમાદારે ઉત્તર આપ્યો કે ઓ પ્રભુ, તું મારા છાપરા નીચે આવે એવો હું યોગ્ય નથી, પણ તું કેવળ શબ્દ કહે એટલે મારો ચાકર સાજો થશે, કેમ કે હું પણ પરાધીન માણસ છું ને સિપાઈઓ મારે સ્વાધીન છે, અને એકને હું કહું છું કે જા ને તે જાય છે, અને બીજાને કહું છું કે આવ ને તે આવે છે, અને મારા દાસને હું કહું છું કે એ કર ને તે કરે છે. ત્યારે ઈસુ તે સાંભળીને અચરજ થયો ને પાછળ આવનારાને તેણે કહ્યું, હું તમને ખચિત કહું છું કે એટલો વિશ્વાસ મેં ઇસ્રાયેલમાં પણ જોયો નથી, અને હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોક આવશે ને ઇબ્રાહીમની તથા ઇસહાકની તથા યાકુબની સાથે આકાશના રાજ્યમાં બેસશે, પણ રાજ્યના દીકરાઓ બહારના અંધકારમાં નંખાશે કે જ્યાં રડવું ને દાંત પીસવું થશે. અને ઈસુએ તે જમાદારને કહ્યું કે જા, જેવો ત્યાં વિશ્વાસ કર્યો છે તેવું જ તને થાવ, અને તે જ વખતે તેનો ચાકર સાજો થયો. અને ઈસુએ પિત્તરના ઘરમાં આવીને તેની સાસુને તાવે માદી પડેલી જોઈ, અને તે તેના હાથને અડક્યો એટલે તેનો તાવ જતો રહ્યો, ને તેણે ઉઠીને તેની સેવા કરી. અને સાંજ પડી ત્યારે તેઓ ઘણા ભૂત વળગેલાઓને તેની પાસે લાવ્યા, ને તેણે શબ્દથી તે આત્માઓને બહાર કાઢ્યા ને સગળા માદાઓને સાજા કર્યા. એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય, કે તેણે પોતે આપણા મંદવાળા લીધા ને આપણા રોગ ભોગવ્યા. અને ઈસુએ લોકોનો મોટો સમુદાય પોતાની આસપાસ ભેગો થયેલો જોયો ત્યારે પેલે પાર જવાની તેણે આજ્ઞા કરી, અને એક શાસ્ત્રીએ પાસે આવીને તેને કહ્યું કે ઓ ઉપદેશક, જ્યાં કંઈ તું જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ. ત્યારે ઈસુ તેને કહે છે કે લોકડાને દર હોય છે ને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું ટેકવવાનું ઠામ નથી. અને તેના શિષ્યોમાંથી બીજાએ કહ્યું કે પ્રભુ, મને રજા આપ કે હું જઈને પહેલા મારા પિતાને દાટી આવું. પણ ઈસુએ તેને કહ્યું કે તું મારી પાછળ આવ ને મરેલાઓને પોતાના મરેલાઓને દાટવા દે. અને હોળી પર તે ચડ્યો ત્યારે તેના શિષ્યો તેની સાથે ગયા, અને જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું કે તે હોળી મોજાઓથી ઢંકાઈ ગઈ, પણ તે તો ઊંઘતો હતો. ત્યારે તેઓએ તેની પાસે આવીને તેને જગાડીને કહ્યું કે ઓ પ્રભુ, અમને બચાવ, અમે નાશ પામીએ છીએ. અને તે તેઓને કહે છે, ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો? પછી તેણે ઉઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યા અને મહાશાંતિ થઈ. ત્યારે તે માણસોએ અચરજ થઈને કહ્યું કે એ શી તરેનું માણસ છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે. અને પેલે પાર ગરદાનીઓના દેશમાં તે પહોંચ્યો ત્યારે ભૂત વળગેલા બે માણસ કબરમાંથી નીકળતા તેને મળ્યા. તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું ન હતું, અને જુઓ, તેઓએ બૂમ પાડતા કહ્યું કે ઓ દેવના દીકરા, અમારે ને તારે શું છે? સમય અગાઉ તું અમને પીડા દેવાને અહીં આવ્યો છે શું? હવે તેઓથી બહુ આગુ ઘણા ભૂંડોનું એક ટોળું ચડતું હતું, અને ભૂતોએ તેને વિનંતી કરી કે જો તું અમને કહે તો ભૂંડોના ટોળામાં અમને મોકલ. અને તેણે તેઓને કહ્યું કે જાઓ. પછી તેઓ નીકળીને ભૂંડોમાં બેઠા, અને જો આખું ટોળું કરડા પરથી સમુદ્રમાં ધીસી પડ્યું ને પાણીમાં ડૂબી મર્યું. ત્યારે ચરાવનારા નાઠા ને નગરમાં જઈને તેઓએ સઘળું કહી જણાવ્યું, અને ભૂત વળગેલાઓને શું થયું તે પણ કહ્યું. ત્યારે જુઓ, આખું નગર ઈસુને મળવાને બહાર આવ્યું, અને તેને જોઈને તેઓએ તેને વિનંતી કરી કે અમારી સીમામાંથી જા.
માથીની લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા અધ્યાય 9મો. ત્યારે હોળીમાં બેસીને તે પેલે પાર ગયો ને પોતાના નગરમાં આવ્યો, અને જુઓ, ખાટલે પડેલા એક પક્ષઘાતીને લોક તેની પાસે લાવ્યા, ને ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું કે દીકરા, હિંમત રાખ, તારા પાપ તને માફ થયા છે. ત્યારે જુઓ, શાસ્ત્રીઓમાંના કેટલાકે પોતાના મનમાં કહ્યું કે એ દુર્ભાષણ કરે છે. ત્યારે ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું કે તમે તમારા મનમાં શા માટે ભૂંડા વિચાર કરો છો? કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે, એમ કહેવું કે તારા પાપ તને માફ થયા છે, અથવા એમ કહેવું કે ઉઠીને ચાલ્યો જા, પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે એ તમે જાણો માટે. ત્યારે તે પક્ષઘાતીને કહે છે કે ઉઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ચાલ્યો જા. અને તે ઉઠીને પોતાને ઘેર ગયો. અને તે જોઈને લોકો ભયભીત થયા, ને દેવે માણસોને એવો અધિકાર આપ્યો માટે તેઓએ તેની સ્તુતિ કરી. અને ઈસુએ ત્યાંથી જતા માથી નામે એક માણસને દાણા લેવાની ચોકી પર બેઠેલો જોયો, અને તેણે તેને કહ્યું કે તું મારી પાછળ આવ. ત્યારે તે ઉઠીને તેની પાછળ ગયો. અને એમ થયું કે ઘરમાં તે જમવા બેઠો ત્યારે જુઓ ઘણા દાણીઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેના શિષ્યોની સાથે બેઠા. અને ફરોશીઓએ એ જોઈને તેના શિષ્યોને કહ્યું કે તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે શા માટે ખાય છે? અને એણે એ વાત સાંભળીને તેઓને કહ્યું, જેઓ સાજા છે તેઓને વૈદ્યની અગત્ય નથી, પણ જેઓ માદા છે તેઓને છે. પણ યજ્ઞ કરતા હું દયા ચાહું છું એનો શો અર્થ છે તે જેને શીખો, કેમ કે ન્યાયીઓને નહીં પણ પાપીઓને તેડવાને હું આવ્યો છું. ત્યારે યોહાનના શિષ્યો તેની પાસે આવીને કહે છે કે અમે તથા ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરીએ છીએ, પણ તારા શિષ્યો ઉપવાસ નથી કરતા, એનું શું કારણ છે? ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે જ્યાં સુધી વર જાનૈયાઓની સાથે છે ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દિવસ આવશે કે વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે. વળી કોરા કપડાનું થીગડું જૂના કપડામાં કોઈ દેતું નથી, કેમ કે તે થીગડાથી તે કપડું ખેંચાય છે ને તે ફાટી જાય છે. વળી નવો દ્રાક્ષરસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી, જો ભરે તો મશકો ફાટી જાય ને દ્રાક્ષરસ વહી જાય ને મશકોનો નાશ થાય, પણ નવો દ્રાક્ષરસ નવી મશકોમાં ભરવામાં આવે છે જેથી બંનેનું રક્ષણ થાય છે. તે તેઓને આ વાતો કહેતો હતો તેવામાં જુઓ એક અધિકારી આવીને તેને પગે પડીને કહ્યું કે મારી દીકરી હવે તો મરી ગઈ હશે, પણ તું આવીને તારો હાથ તેના પર મૂક એટલે તે જીવતી થશે. ત્યારે ઈસુ ઉઠીને પોતાના શિષ્ય સુદ્ધા તેની પાછળ ગયો. જુઓ, એક સ્ત્રીને 12 વર્ષથી લોહીવ હતો, તે તેની પાછળ આવીને તેના કપડાની કિનારીને અડકી, કેમ કે તેણે પોતાના મનમાં ધાર્યું કે જો હું માત્ર તેના કપડાને અડકું તો હું સાજી થઈ જઈશ. ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું કે દીકરી, હિંમત રાખ, તારા વિશ્વાસ તને સાજી કરી છે. અને તે સ્ત્રી તે જ વખતે સાજી થઈ. પછી જ્યારે ઈસુએ તે અધિકારીના ઘરમાં આવીને વાંસળી વગાડનારને તથા લોકને કકડાટ કરતા જોયા, ત્યારે તેણે કહ્યું કે આગા ઘસો, કેમ કે છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે. અને તેઓએ તેને હસી કાઢ્યો. અને લોકોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેણે અંદર જઈને તેનો હાથ પકડ્યો અને તે છોકરી ઊઠી. અને તે વાતની ચર્ચા તે આખા દેશમાં ફેલાઈ ગઈ. અને ઈસુ ત્યાંથી જતો હતો તેવામાં 2 આંધળા તેની પાછળ જઈને બૂમ પાડવા લાગ્યા કે ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર. અને ઘરમાં તે આવ્યો ત્યારે તે આંધળાઓ તેની પાસે આવ્યા. અને ઈસુ તેઓને કહે છે કે હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે શું? તેઓ તેને કહે છે કે હા પ્રભુ. ત્યારે તે તેઓની આંખોને અડકીને કહે છે કે તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ. અને તેઓની આંખો ઉઘડી ગઈ. પછી ઈસુએ તેઓને સખત આજ્ઞા આપી કે જોજો કોઈ જાણે નહીં. પણ તેઓએ બહાર જઈને તે આખા દેશમાં તેની કીર્તિ ફેલાવી. અને તેઓ બહાર ગયા ત્યારે જુઓ ભૂત વળગેલા એક મૂંગા માણસને તેની પાસે લાવવામાં આવ્યો. અને ભૂત કાઢવામાં આવ્યું ત્યારે તે મૂંગો બોલ્યો. અને લોકોએ અચરજ થઈને કહ્યું કે ઇસ્રાયલમાં આવું કદી જોવામાં આવ્યું નથી. પણ ફરોશીઓએ કહ્યું કે તે ભૂતોના સરદારથી ભૂતોને કાઢે છે. અને ઈસુ તેઓના સભાસ્થાનોમાં બોધ કરતો ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ને હરેક પ્રકારનો રોગ તથા હરેક પ્રકારની બીમારી ટાળતો સઘળા નગરોમાં તથા ગામોમાં ફરતો ગયો. અને લોકોને જોઈને તેને તેઓ પર દયા આવી, કેમ કે તેઓ બાળક વગરના ઘેટાના જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા. ત્યારે તે પોતાના શિષ્યોને કહે છે કે ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના માલિકની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને સારું મજૂરો મોકલે. માથીની લખેલી સુવાર્તા 10મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા એનો 10મો અધ્યાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના 12 શિષ્યોને પસંદ કરે છે તે વિશેની વાત. પછી તેણે પોતાના 12 શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો તથા હરેક પ્રકારનો મંદવાળ તથા હરેક જાતનો રોગ ટાળવાનો અધિકાર તેઓને આપ્યો. અને તે 12 પ્રેરિતના નામ આ છે. પહેલો સિમોન, જે પિત્તર કહેવાય છે, તે ને તેનો ભાઈ આંદ્રિયા, ઝબ્દીનો દીકરો યાકુબ તથા તેનો ભાઈ યોહાન, ફિલિપ તથા બારથોલમી, થોમા તથા માથી દાણી, અલ્ફીનો દીકરો યાકુબ તથા થદ્દી, સિમોન કનાની તથા યહુદા ઇસ્કારિયોત, જે તેને પરસ્વાધીન કરનાર પણ હતો. ઈસુએ તે 12ને મોકલીને એવી આજ્ઞા આપી કે તમે વિદેશીઓને માર્ગે ન જાઓ ને સમૃદ્ધના કોઈ નગરમાં ન પેસો, પણ તેના કરતા ઇસરાયેલના ઘરના ખોવાયેલા ઘેટાની પાસે જાઓ અને તમે જતા જતા એમ પ્રસિદ્ધ કરો કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. માદાઓને સાજા કરો, રક્તપિત્તિયાઓને શુદ્ધ કરો, મુવલાઓને ઉઠાડો, ભૂતોને કાઢો. તમે મફત પામ્યા, મફત આપો. સોનું કે રૂપું કે તાંબુ તમારા કમરબંધમાં ન રાખો. મુસાફરીને માટે જોણું અથવા બે અંગરખા અથવા જોડા અથવા બૂટ અથવા લાકડી પણ ન લો, કેમ કે મજૂર પોતાના પોષણને યોગ્ય છે. અને જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ તેમાં યોગ્ય કોણ છે તેની તપાસ કરો, ને ત્યાંથી નીકળતા સુધી તેને ત્યાં રહો અને ઘરમાં જઈને તેઓને સલામ કહો. અને જો તે ઘર યોગ્ય હોય તો તમારી કુશળતા તેના પર આવશે, પણ જો તે યોગ્ય નહીં હોય તો તમારી કુશળતા તમારા પર પાછી આવશે. અને જો કોઈ તમારો આવકાર નહીં કરે ને તમારી વાતો નહીં સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતા તમે તમારા પગ પરની ધૂળ ખંખેરી નાખો. હું તમને ખચિત કહું છું કે ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરના કરતા સહેલ થશે. જુઓ, વરુઓમાં ઘેટાના જેવા હું તમને મોકલું છું, માટે તમે સાપના જેવા હોશિયાર તથા કબૂતરના જેવા સાલસ થાઓ. અને તમે માણસોથી સાવધાન રહો, કેમ કે તેઓ તમને ન્યાય સભાઓને સોંપશે ને તેઓના સભાસ્થાનોમાં તમને કોરડા મારશે, અને તેઓને તથા વિદેશીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમે હાકેમોની તથા રાજાઓની આગળ લઈ જવાશો. પણ જ્યારે તેઓ તમને પકડાવે ત્યારે તમે ચિંતા ન કરો કે અમે શી રીતે અથવા શું બોલીએ, કેમ કે શું બોલવું તે જ વખતે તમને અપાશે. કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ તમારા પિતાનો જે આત્મા તે તમારામાં બોલે છે. અને ભાઈ ભાઈને તથા પિતા દીકરાને માર નંખાવાને સોંપી દેશે, ને છોકરા માતા પિતાની સામે ઉઠીને તેઓને મારી નંખાવશે. અને મારા નામને માટે સૌ તમારો દ્વેષ કરશે, તો પણ જે કોઈ અંત સુધી તકશે તે તારણ પામશે. અને જ્યારે તેઓ એક નગરમાં તમારી પાછળ લાગે ત્યારે તમે બીજામાં નાસી જાઓ, કેમ કે હું તમને ખચિત કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇસરાયેલના સઘળા નગરોમાં તમે ફરી વળશો નહીં. ચેલો ગુરુ કરતા મોટો નથી, ને દાસ પોતાના શેઠ કરતા મોટો નથી. શિષ્ય પોતાના ગુરુ સરખો હોય ને દાસ પોતાના શેઠ સરખો હોય તો તે જ ઘણું છે. જો ઘરના માલિકને તેઓએ બાલજબૂલ કહ્યો છે તો તેના ઘરના લોકોને કેટલું વિશેષ કરીને તેઓ એમ જ કહેશે. એ માટે તેઓથી તમે બિહોમાં, કેમ કે ઉઘાડું નહીં કરાશે એવું કંઈ ઢાંકેલું નથી ને પ્રગટ નહીં થશે એવું કંઈ ગુપ્ત નથી. હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, ને તમે કાને જે સાંભળો છો તે ધાબાઓ પરથી પ્રગટ કરો, અને શરીરને જેઓ મારી નાખે છે પણ આત્માને મારી નાખી શકતા નથી તેઓથી બિહોમાં, પણ એના કરતા આત્મા તથા શરીર એ બંનેનો નાશ નરકમાં જે કરી શકે છે તેઓથી બિહો. પૈસાની બે ચલ્લી વેચાતી નથી શું? તો પણ તમારા પિતાની ઈચ્છા વગર તેઓમાંની એકે જમીન પર પડનાર નથી, અને તમારા માથાના નિમાળા પણ બધા ગણેલા છે. એ માટે બિહોમાં ઘણી ચલ્લીઓ કરતા તમે મૂલ્યવાન છો. માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને હું પણ મારા આકાશમાંના પિતાની આગળ કબૂલ કરીશ, પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર હું પણ મારા આકાશમાંના પિતાની આગળ કરીશ. પૃથ્વી પર શાંતિ કરાવવાને હું આવ્યો છું એમ ન ધારો, શાંતિ તો નહીં પણ તરવાર ચલાવવાને હું આવ્યો છું. કેમ કે માણસને તેના પિતાને ઉલટો તથા દીકરીને તેની માને ઉલટી તથા વહુને તેની સાસુને ઉલટી કરવાને હું આવ્યો છું, અને માણસના વેરી તેના ઘરમાંના જ થશે. મારા કરતા જે પિતા અથવા મા પર વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી, અને દીકરા કે દીકરી પર જે મારા કરતા વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી, અને પોતાનો વધસ્થ મૂચકીને મારી પાછળ જે આવવાનો નથી તે મારે યોગ્ય નથી. જે પોતાનો જીવ બચાવે છે તે તેને ખોશે, ને મારે લીધે જે પોતાનો જીવ ખૂવે છે તે તેને બચાવશે. જે તમારો આવકાર કરે છે તે મારો પણ આવકાર કરે છે, ને જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો પણ આવકાર કરે છે. પ્રબોધકને નામે પ્રબોધકનો આવકાર જે કરે છે તે પ્રબોધકનું ફળ પામશે, અને ન્યાયને નામે ન્યાયનો આવકાર જે કરે છે તે ન્યાયનું ફળ પામશે. અને હું તમને ખચિત કહું છું કે શિષ્યને નામે જે કોઈ આ નાનાઓમાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલું પીવાને આપે તે તેનું ફળ પામ્યા વિના રહેશે જ નહીં. માથીની લખેલી સુવાર્તા એનો 11મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા એનો 11મો અધ્યાય. અને ઈસુ પોતાના 12 શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યો ત્યારે એમ થયું કે બોધ કરવાને તથા વાત પ્રગટ કરવાને તે ત્યાંથી તેઓના નગરોમાં ગયો. હવે યોહાને કેદખાનામાં ખ્રિસ્તના કામ સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને તેને પૂછાવ્યું કે આવનાર તે તું જ છે કે અમે બીજાની રાહ જોઈએ? ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે તમે જે સાંભળો છો ને જુઓ છો તે જઈને યોહાનને કહી બતાવો કે આંધળા દેખતા થાય છે ને પાંગળા ચાલતા થાય છે, રક્તપિત્યાઓ શુદ્ધ કરાય છે ને બહેરા સાંભળતા થાય છે, મુયલા ઉઠાડાય છે ને દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે, અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહીં ખાય તેને ધન્ય છે. અને તેઓ પાછા જતા હતા ત્યારે ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યો કે તમે રાનમાં શું જોવા નીકળ્યા? શું પવનથી ચાલતા બરૂને? પણ તમે શું જોવા નીકળ્યા? શું ઝીણા કપડાં પહેરેલા માણસને? જુઓ, જેઓ ઝીણા કપડાં પહેરે છે તેઓ રાજમહેલોમાં છે. તો તમે શું જોવા નીકળ્યા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે હા, પ્રબોધક કરતા જે ગણો અધિક છે તેને. જેના સંબંધી એમ લખેલું છે કે જો હું મારા દૂતને મારા મોં આગળ મોકલું છું જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે તે એ જ છે. હું તમને ખચિત કહું છું કે સ્ત્રીઓથી જેટલા જન્મ્યા છે તેઓમાં યોહાન બાપ્તિસ્ત કરતા કોઈ મોટો ઉત્પન્ન થયો નથી. તો પણ આકાશના રાજ્યમાં જે નાનો છે તે પણ તેના કરતા મોટો છે, અને યોહાન બાપ્તિસ્તના વખતથી તે હજી સુધી આકાશના રાજ્ય પર બળાત્કાર કરાય છે ને બળાત્કાર કરનારાઓ બળાત્કારથી તે લઈ લે છે. કેમ કે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન સુધી પ્રબોધ કર્યો છે, અને જો તમે માનવા ચાહતા હો તો એલિયા જે આવનાર છે તે એ જ છે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે. પણ આ પેઢીને હું શાની ઉપમા આપું? તે છોકરાના જેવી છે કે જેઓ ચૌટાઓમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતા કહે છે કે અમે તમારી આગળ વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહીં, અમે શોક કર્યો પણ તમે રડ્યા નહીં. કેમ કે યોહાન ખાતો પીતો નથી આવ્યો, છતાં તેઓ કહે છે કે તેને ભૂત વળગ્યું છે. માણસનો દીકરો ખાતો પીતો આવ્યો, છતાં તેઓ કહે છે કે જુઓ, ખાવરો ને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર, પણ જ્ઞાન પોતાના કૃત્યોથી યથાર્થ ઠરે છે. ત્યારે જે નગરોમાં તેના પરાક્રમી કામો ઘણા થયા હતા, તેઓએ પસ્તાવો કર્યો નહીં, મારે તેઓ પર દોષ મૂકવા લાગ્યો કે ઓ ખોરાઝીન, તને હાય હાય, ઓ બેતસેદા, તને હાય હાય, કેમ કે જે પરાક્રમી કામો તમારામાં થયા તે જો તૂર તથા સિદોનમાં થયા હોત તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનો પસ્તાવો કર્યો હોત. વળી હું તમને કહું છું કે ન્યાયકાળે તૂર તથા સિદોનને તમારા કરતા સહેલ થશે, અને ઓ કપર્નહુમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું હદે સુધી નીચું ઉતરશે. કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયા તે જો સદોમમાં થયા હોત તો તે આજ સુધી રહેત. વળી હું તમને કહું છું કે ન્યાયકાળે સદોમ દેશને તારા કરતા સહેલ પડશે. તે વખતે ઈસુએ કહ્યું કે ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા તર્કશાસ્ત્રીઓથી તે એ વાતો ગુપ્તમાં રાખી ને બાળકોની આગળ પ્રગટ કરી છે. હા ઓ મારા પિતા, કેમ કે તને એવું સારું લાગ્યું. મારા પિતાએ મને સઘળું સોંપ્યું છે, અને પિતા વગર દીકરાને કોઈ જાણતો નથી, ને દીકરા વગર તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તેના વગર પિતાને કોઈ જાણતો નથી. ઓ વૈતૃ કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. મારી જૂસરી તમે પોતા પર લો ને મારી પાસે શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં સહેલ પામશો, કેમ કે મારી જૂસરી સહેલ છે ને મારો બોજો હલકો છે. માથીની લખેલી સુવાર્તા એનો 12મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા એનો 12મો અધ્યાય. તે વખતે ઈસુ વિશ્રામવારે અનાજના ખેતરોમાં થઈને જતો હતો, અને તેના શિષ્યોને ભૂખ લાગી ને તેઓ કણસલા તોડવા તથા ખાવા લાગ્યા. ત્યારે ફરોશીઓએ તે જોઈને તેને કહ્યું કે જો વિશ્રામવારે જે સારું કરવું ઉચિત નથી તે તારા શિષ્યો કરે છે. પણ તેણે તેઓને કહ્યું કે જ્યારે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી? કે તેણે દેવના ઘરમાં બેસીને અર્પેલ રોટલી જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત ન હતી પણ એકલા યાજકોને ઉચિત હતી તે તેણે ખાધી. અથવા શું નિયમશાસ્ત્રમાં તમે એમ નથી વાંચ્યું કે વિશ્રામવારે મંદિરમાં યાજકો વિશ્રામવારને અપવિત્ર કર્યા છતાં પણ નિર્દોષ છે? પણ હું તમને કહું છું કે મંદિર કરતાં અહીં એક મોટો છે. વળી યજ્ઞ કરતાં હું દયા ચાહું છું, એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત, કેમ કે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે. અને તે ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનોમાં આવ્યો, અને જુઓ, ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો. અને ઈસુ પર બટ્ટો મૂકવા સારું તેઓએ તેને પૂછ્યું કે શું વિશ્રામવારે સારું કરવું ઉચિત છે? ત્યારે તેણે તેઓને કહ્યું, તમારામાં એવું કયું માણસ હશે કે જેને એક ઘેટું હોય ને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તેને પકડીને બહાર નહીં કાઢશે? તો માણસ ઘેટા કરતાં કેટલું ઉત્તમ છે! એ માટે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે. ત્યાર પછી પેલા માણસને તે કહે છે કે તારો હાથ લાંબો કર, અને તેણે તે હાથ લાંબો કર્યો અને તે હાથ બીજાના જેવો સાજો થયો. ત્યારે ફરોશીઓ નીકળીને તેને મારી નાખવાને માટે તેની વિરુદ્ધ મસલત કરી. પણ ઈસુએ જાણીને ત્યાંથી નીકળી ગયો, અને ઘણા લોકો તેની પાછળ ગયા, અને બધાને સાજા કરીને તેણે તેઓને સખત આજ્ઞા આપી કે તમારે મને પ્રગટ નહીં કરવો, એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે જુઓ, મારો સેવક જેને મેં પસંદ કર્યો, મારો પ્રિય જેના પર મારો જીવ પ્રસન્ન છે, તે પર હું મારો આત્મા મૂકીશ, અને તે વિદેશોને ન્યાયકરણ પ્રગટ કરશે, તે ઝઘડો નહીં કરશે ને બૂમ નહીં પાડશે, અને તેની વાણી રસ્તાઓમાં કોઈ નહીં સાંભળશે. જ્યાં સુધી ન્યાયકરણને તે જયમાં નહીં પહોંચાડે ત્યાં સુધી છૂંદેલું બરું તે ભાંગી નાખશે નહીં, ને ધુઆતું શણ પણ તે નહીં ઓલવશે, અને વિદેશીઓ તેના નામ પર આશા રાખશે. તે વખતે ભૂત વળગેલા કોઈ આંધળા મૂંગા માણસને તેઓ તેની પાસે લાવ્યા, અને તેણે તેને સાજો કર્યો એટલે તે આંધળો તથા મૂંગો હતો તે બોલવા અને જોવા લાગ્યો. અને સર્વ લોકોએ અચરજ થઈને કહ્યું કે શું એ દાઉદનો દીકરો નથી? પણ ફરોશીએ તે સાંભળીને કહ્યું કે ભૂતોના સરદાર બાલ જબુલની મદદ વગર તે ભૂતોને કાઢતો નથી. ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે પ્રત્યેક રાજ્ય જેમાં ફૂટ પડે તે તૂટી પડે છે, અને પ્રત્યેક નગર અથવા ઘર જેમાં ફૂટ પડે તે સ્થિર નહીં રહેશે. અને જો શૈતાન શૈતાનને કાઢે તો તે પોતે પોતાનાની સામે થયો તો પછી તેનું રાજ્ય સી રીતે સ્થિર રહે? અને જો હું બાલજબુલની મદદથી ભૂતોને કાઢું છું તો તમારા દીકરા કોનાથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે. પણ જો હું દેવના આત્માથી ભૂતોને કાઢું છું તો દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો. વળી કોઈ બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલ વહેલા બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લૂંટાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે. જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, ને જે મારી સાથે સંગ્રહ નથી કરતો તે વેરી નાખે છે. એ માટે હું તમને કહું છું કે હરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરાશે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ તે માણસને નહીં માફ કરાશે. અને માણસના દીકરાની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે તે તેને માફ કરાશે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે તે તેને માફ નહીં કરાશે, આ યુગમાં પણ નહીં ને આવનાર યુગમાં પણ નહીં. ઝાડ સારું અને તેનું ફળ સારું કરો, અથવા ઝાડ ખરાબ ને તેનું ફળ પણ ખરાબ કરો, કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે. ઓ સર્પોના વંશ, તમે ભૂંડા છતાં સારી વાતો તમારાથી સી રીતે કહી શકાય? કેમ કે મનના ભરપૂરીપણામાંથી મોં બોલે છે. સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ને ખરાબ માણસ ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે. વળી હું તમને કહું છું કે માણસો જે હરેક નકામી વાતો બોલશે તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે, કેમ કે તારી વાતોથી તું ન્યાય ઠરાવાશે અને તારી વાતોથી તું અન્યાય પણ ઠરાવાશે. ત્યારે કેટલાક શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેનો ઉત્તર દીધો કે ઓ ઉપદેશક, અમારે કંઈ નિશાની જોવી છે. પણ તેણે તેઓનો ઉત્તર આપ્યો કે દુષ્ટ તથા વ્યભિચારી પેઢી નિશાની માગે છે, પણ યુના પ્રબોધકની નિશાની વગર કોઈ નિશાની તેને અપાશે નહીં, કેમ કે જેમ યુના ત્રણ રાત દિવસ મોટા માટલાના પેટમાં રહ્યો હતો તેમ માણસનો દીકરો પણ ત્રણ રાત દિવસ પૃથ્વીના પેટમાં રહેશે. ન્યાયકાળે નિનવેના માણસ આ પેઢી સાથે ઉઠીને ઉભા રહેશે ને તેને અપરાધી ઠરાવશે, કેમ કે યુનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો. પણ જુઓ, યુના કરતા અહીં એક મોટો છે. દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઉઠીને તેને અપરાધી ઠરાવશે, કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી. પણ જુઓ, સુલેમાન કરતા અહીં એક મોટો છે. માણસમાંથી નીકળ્યા પછી અશુદ્ધ આત્મા ઉજ્જળ જગામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો ત્યારે તે કહે છે કે જે ઘરમાંથી તું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ. અને જ્યારે તે આવે છે ત્યારે ખાલી તથા વાળેલું તથા વ્યવસ્થિત તે તેને જુએ છે. પછી જઈને પોતા કરતા ભૂંડા બીજા સાત આત્માઓને તે પોતાની સાથે લેતો આવે છે, ને તેઓ તેમાં બેસીને ત્યાં રહે છે, અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતા ભૂંડી થાય છે, તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે. લોકોને તે હજી વાત સંભળાવતો હતો એટલામાં જુઓ, તેની માં તથા તેના ભાઈઓ આવીને બહાર ઉભા રહ્યા ને તેની સાથે વાત કરતા ચાહતા ને તેની સાથે વાત કરવા ચાહતા હતા. ત્યારે કોઈએ તેને કહ્યું કે જો તારી માં અને તારા ભાઈઓ બહાર ઉભા છે ને તેઓ તારી સાથે વાત કરવા માંગે છે. પણ પેલા કહેનારને તેણે ઉત્તર આપ્યો કે મારી માં કોણ છે અને મારા ભાઈઓ કોણ છે? અને તેણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લાંબો કરીને કહ્યું, જુઓ મારી માં ને મારા ભાઈઓ, કેમ કે મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે જે કોઈ કરે તે જ મારો ભાઈ તથા બેન તથા મા છે. માથીની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય. તે દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠો અને અતિ ઘણા લો તેની પાસે એકઠા થયા. ત્યારે હોળી પર તે ચડી બેઠો અને સર્વ લોક કિનારે ઉભા રહ્યા અને દ્રષ્ટાંતોમાં તેણે તેઓને ઘણી વાતો કહી કે જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો અને તે વાવતો હતો ત્યારે કેટલાક બી રસ્તાની કિનારીએ પડ્યા એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા અને કેટલાક પથ્થરવાળી જમીન પર પડ્યા જ્યાં ઘણી માટી ન હતી અને તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલા ઉગી નીકળ્યા. પણ જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમળાઈ ગયા અને જળ નહીં હોવાથી તે સુકાઈ ગયા. અને કેટલાય કાંટાના જાળામાં પડ્યા ને કાંટાના જાળાએ વધીને તેને દાબી નાખ્યા. અને બીજા સારી જમીન પર પડ્યા ને તેઓએ ફળ આપ્યા, કેટલાકે 100 ગણા ને કેટલાકે 60 ગણા ને કેટલાયે 30 ગણા. જેને સાંભળવાને કાન છે તે સાંભળે. પછી શિષ્યોએ પાસે આવીને તેને કહ્યું કે તું તેઓની સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલે છે? ત્યારે તેણે તેઓને ઉત્તર દીધો કે આકાશના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે પણ તેઓને નથી આપેલું, કેમ કે જેની પાસે છે તેને અપાશે ને તેની પાસે પુષ્કળ થશે, પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે. એ માટે હું તેઓની સાથે દ્રષ્ટાંતોમાં બોલું છું, કેમ કે જોતા તેઓ જોતા નથી ને સાંભળતા તેઓ સાંભળતા નથી ને સમજતા પણ નથી. અને યશાયા પ્રબોધકની વાત તેઓના સંબંધમાં પૂરી થઈ છે જે કહે છે કે તમે સાંભળતા સાંભળશો પણ સમજશો નહીં ને જોતા જોશો પણ તમને સૂઝશે નહીં, કેમ કે એ લોકોના મન જળ થઈ ગયા છે ને તેઓના કાન બેર મારી ગયા છે ને તેઓએ પોતાની આંખો મીચેલી છે, રખે ને તેઓને આંખે સૂજે ને તેઓ કાને સાંભળે ને મનથી સમજે ને ફરે અને હું તેઓને સાજા કરું. પણ તમારી આંખોને ધન્ય છે કેમ કે તેઓ જુએ છે અને તમારા કાનોને ધન્ય છે કેમ કે તેઓ સાંભળે છે. કારણ કે હું તમને ખચિત કહું છું કે તમે જે જે જુઓ છો તે ઘણા પ્રબોધકોએ તથા ન્યાયીઓએ જોવા ચાહ્યા પણ જોયા નહીં, અને તમે જે જે સાંભળો છો તે સાંભળવા તેઓએ ચાહ્યા પણ સાંભળ્યા નહીં. હવે વાવનાનું દ્રષ્ટાંત સાંભળો. જ્યારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે ને નથી સમજતો ત્યારે શૈતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવી લઈ જાય છે. રસ્તાની કિનારીએ જે બી વાવેલું છે તે એ જ છે, અને પથ્થરવાળી જમીન પર જે બી વાવેલું છે તે એ છે કે તે વચન સાંભળીને તરત હર્ષથી તેને માની લે છે, તો પણ તેના પોતાનામાં જળ નહીં હોવાથી તે થોડી જ વાર ટકે છે. અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાણી આવે છે ત્યારે તે તરત ઠોકર ખાય છે. અને કાંટાના જાળામાં જે બી વાવેલું તે એ છે કે તે વચન સાંભળે છે પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે ને તે નિષ્ફળ થઈ જાય છે. અને સારી જમીન પર જે બી વાવેલું તે એ જ છે કે તે વચન સાંભળે છે ને સમજે છે ને તેને નિશ્ચય ફળ લાગે છે, એટલે કોઈને 100 ગણા તો કોઈને 60 ગણા ને કોઈને 30 ગણા લાગે છે. તેણે તેઓની આગળ બીજું દ્રષ્ટાંત કહ્યું કે આકાશનું રાજ્ય પોતાના ખેતરમાં સારો બી વાવનાર માણસના જેવું છે. પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો વેરી આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. પણ જ્યારે છોડવા ઉગ્યા ને તેને ઊંબીઓ આવી ત્યારે કડવા દાણા પણ દેખાયા. ત્યારે તે માલિકના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું કે સાહેબ, તેણે શું તારા ખેતરમાં સારો બી વાવ્યું નહોતું તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા? અને તેણે તેઓને કહ્યું કે કોઈ વેરીએ કર્યું છે. ત્યારે ચાકરોએ તેને કહ્યું કે તારી મરજી હોય તો અમે જઈએ ને તેને એકઠા કરીએ. પણ તેણે કહ્યું કે ના, રખે ને, તમે કડવા દાણા એકઠા કરતા ઘઉંને પણ તેની સાથે ઉખેડો, કાપણી સુધી બંનેને સાથે વધવા દો. અને કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે તમે પહેલા કડવા દાણાને એકઠા કરો ને બાળવા માટે તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારોમાં ભરો. તેણે તેઓની આગળ બીજું એક દ્રષ્ટાંત કહ્યું કે આકાશનું રાજ્ય રાયના બીજ એવું છે જેને એક જણે લઈને પોતાના ખેતરમાં વાવ્યું. સઘળા બી કરતા તે નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતા તે મોટું થાય છે ને તે એવું ઝાડ પણ થાય છે કે આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે. તેણે તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું કે આકાશનું રાજ્ય ખમીર જેવું છે કે જેને એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો. એ બધી વાતો ઈસુએ લોકોને દ્રષ્ટાંતોમાં કહી અને દ્રષ્ટાંત વગર તેણે તેઓને કંઈ કહ્યું નહીં. એ માટે કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે હું મારું મોં ઉઘાડીને દ્રષ્ટાંતો કહીશ ને જગતનો પાર નાખ્યાના વખતથી જે છાના રખાયા છે તે હું પ્રગટ કરીશ. ત્યાર પછી લોકોને મૂકીને તે ઘરમાં ગયો અને તેના શિષ્યોએ તેની પાસે આવીને કહ્યું કે ખેતરના કડવા દાણાના દ્રષ્ટાંતનો અર્થ અમને કહે. ત્યારે તેણે તેઓને ઉત્તર આપ્યો કે સારું બી જે વાવે છે તે માણસનો દીકરો છે અને ખેતર જગત છે અને સારા બી રાજાના સંતાન છે, પણ કડવા દાણા શેતાનના સંતાન છે. અને જે વેરીએ તે વાવ્યા તે શેતાન છે અને કાપણી જગતનો અંત છે અને કાપનારા દૂતો છે. એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે અને અગ્નિમાં બાળી નંખાય છે તેમ આ જગતને અંતે પણ થશે. માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે ને તેઓ ઠોકર ખવડાવનારી બધી વસ્તુઓને તથા ભૂંડું કરનારાઓને તેના રાજ્યમાંથી એકઠા કરશે અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે. ત્યાં રડવું ને દાંત પીસવું થશે. ત્યારે નાઈઓ પોતાના પિતાના રાજ્યમાં સૂરજની જેમ પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે. વળી આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે કે જે એક માણસને મળ્યું પછી તેણે તે છાનું રાખ્યું ને તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તેણે તે ખેતર વેચાતું લીધું. વળી આકાશનું રાજ્ય સારા મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે. તેને એક અતિ મૂલ્યવાન મોતીની શોધ લાગી. ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે વેચાતું લીધું. વળી આકાશનું રાજ્ય જાળના જેવું છે કે જેને લોકે સમુદ્રમાં નાખી ને હરેક જાતનું તેમાં સમેટાયું અને જ્યારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા ને બેસીને જે સારું હતું તે તેઓએ વાસણોમાં એકઠું કર્યું પણ ખરાબ ફેંકી દીધું. એમ જ જગતને અંતે પણ થશે. દૂતો આવીને ન્યાયોમાંથી ભૂંડાઓને જુદા પાડશે અને તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે. ત્યાં રડવું ને દાંત પીસવું થશે. શું તમે એ બધી વાતો સમજ્યા? તેઓ તેને કહે છે કે હા. ત્યારે તેણે તેઓને કહ્યું કે હરેક શાસ્ત્રી જે આકાશના રાજ્યનો શિષ્ય થયો છે તે એક માલિક કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે. અને એમ થયું કે ઈસુ એ દ્રષ્ટાંતો કહી રહ્યો ત્યારે તે ત્યાંથી ચાલ્યો ગયો અને પોતાના દેશમાં આવીને તેણે તેઓના સભાસ્થાનોમાં તેઓને એવો બોધ કર્યો કે તેઓ અચરજ થઈને બોલ્યા કે આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવા પરાક્રમી કામો ક્યાંથી? શું એ સુતારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી? શું અને શું યાકૂબ તથા યુસફ તથા સિમોન તથા યહુદા તેના ભાઈઓ નથી? અને શું એની સગડી બહેનો આપણી પાસે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી? અને તેઓએ તેના સંબંધી ઠોકર ખાધી. પણ ઈસુએ તેઓને કહ્યું કે પ્રબોધક પોતાના દેશ તથા પોતાના ઘર સિવાય બીજે બધે ઠેકાણે માન વગરનો નથી. અને તેઓના અવિશ્વાસને લીધે તેણે ત્યાં ઘણા પરાક્રમી કામો કર્યા નહીં.
માથીની લખેલી સુવાર્તા એનો 14મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા અધ્યાય 14. તે વખતે હેરોદ રાજાએ ઈસુની કીર્તિ સાંભળીને પોતાના ચાકરોને કહ્યું કે આ તો યોહાન બાપ્તિસ્ત છે, તે મરેલામાંથી ઉઠ્યો છે, એ માટે એવા પરાક્રમી કામો તેનાથી થાય છે. કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો ને તેને બાંધીને કેદખાનામાં નાખ્યો હતો. કેમ કે યોહાને તેને કહ્યું હતું કે તેને તારે રાખવી ઉચિત નથી અને તેને મારી નાખવા ઈચ્છતો હતો. પણ લોકોથી તે બીતો હતો કેમ કે તેઓ તેને પ્રબોધક માનતા હતા. પણ હેરોદની વર્ષગાંઠ આવી ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો. ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું
કે જે કંઈ તું માગે તે હું તને આપીશ. જ્યારે તેની માના સમજાવ્યા પ્રમાણે તે બોલી કે યોહાન બાપ્તિસ્તનું માથું મને કથરોટમાં આપ. અને રાજા દિલગીર થયો, તો પણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા તેની સાથે ખાવા બેઠેલાઓને લીધે તેણે તે આપવાનો હુકમ કર્યો. અને તેણે માણસોને મોકલીને યોહાનનું માથું કેદખાનામાં કપાવ્યું, પછી કથરોટમાં તેનું માથું લાવીને છોકરીને આપવામાં આવ્યું, ને તે પોતાની માની પાસે તે લઈ ગઈ. ત્યારે તેના શિષ્યોએ આવીને તેનું મૂળદું ઉઠાવી લઈ જઈને દાટ્યું, ને જઈને ઈસુને ખબર આપી. હવે એ સાંભળીને ઈસુ ત્યાંથી હોળીમાં ઉચ્ચ ઠેકાણે એકાંત ગયો, ને લોકો તે સાંભળીને નગરમાંથી પગ રસ્તે તેની પાછળ ગયા. અને તેણે નીકળીને ઘણા લોકોને જોયા ત્યારે તેઓ પર તેને દયા આવી, અને તેણે તેઓમાંના માદાઓને સાજા કર્યા. અને સાંજ પડી ત્યારે તેના શિષ્યો તેની પાસે આવીને કહે છે કે આ ઠેકાણું ઉજ્જળ છે ને હવે વખત થઈ ગયો છે, માટે લોકોને વિદાય કર કે તેઓ ગામોમાં જઈને પોતાને માટે ખાવાનું વેચાતું લે. પણ ઈસુએ તેઓને કહ્યું કે તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને ખાવાનું આપો. અને તેઓએ તેને કહ્યું કે અહીં અમારી પાસે માત્ર 5 રોટલી ને 2 માછલી છે. ત્યારે તેણે કહ્યું કે તે અહીં મારી પાસે લાવો. પછી તેણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી, ને તે 5 રોટલી તથા 2 માછલી લઈ આકાશ તરફ જોઈને તેણે આશીર્વાદ માંગ્યો, ને રોટલી ભાંગીને શિષ્યોને આપી, ને શિષ્યોએ લોકોને આપી, અને તેઓ સૌ ખાઈને ધરાયા. પછી છાંડેલા કકડાઓથી 12 ટોપલી ભરાઈ, અને જેઓએ ખાધું તેઓ સ્ત્રી છોકરા ઉપરાંત આશરે 5000 પુરુષ હતા. અને તરત તેણે શિષ્યોને હઠેટ કરીને હોડીમાં બેસાડ્યા, ને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા, એ માટે કે તે પોતે લોકોને વિદાય કરે. અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયો. અને સાંજ પડી ત્યારે તે ત્યાં એકલો હતો. પણ તે વખતે હોડી સમુદ્ર મધ્યે મોજાઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો. અને રાતના ચોથે પહોરે તે સમુદ્ર પર ચાલતો તેઓની પાસે આવ્યો, અને શિષ્યોએ તેને સમુદ્ર પર ચાલતો જોયો ત્યારે તેઓએ ગભરા થઈને કહ્યું, એ તો કોઈ ભૂત છે, અને બીકથી તેઓએ બૂમ પાડી. પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે હિંમત રાખો, એ તો હું છું, બીહોમાં. ત્યારે પિતરે તેને ઉત્તર આપ્યો કે પ્રભુ, એ જો તું હોય તો મને આજ્ઞા આપ કે હું પાણી પર ચાલીને તારી પાસે આવું. અને તેણે કહ્યું કે આવ. ત્યારે પિતર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો, પણ પવન જોઈને તે બી ગયો ને ડૂબવા લાગ્યો. તેથી તેણે બૂમ પાડી કે ઓ પ્રભુ, મને બચાવ. અને ઈસુએ લાગલો હાથ લાંબો કરીને તેને પકડી લીધો, ને તે તેને કહે છે, અરે અલ્પવિશ્વાસી, તે સંદેહ કેમ આણ્યો? અને તેઓ હોડીમાં ચડ્યા એટલે પવન બંધ પડ્યો. અને હોડીમાં જેઓ હતા તેઓએ તેને પગે પડીને કહ્યું કે ખરેખર તું દેવનો દીકરો છે. અને તેઓ પાર ઉતરીને ગન્નેસરત દેશમાં આવ્યા. અને જ્યારે તે જગાના લોકોએ તેને ઓળખ્યો ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસો મોકલીને બધા માદાઓને તેની પાસે લાવ્યા. અને તેઓએ તેને વિનંતી કરી કે કેવળ તારા કપડાની કિનારીને જ તું અમને અડકવા દે. અને જેટલા અડક્યા તેટલા સાજા થયા. માથીની લખેલી સુવાર્તા એનો 15મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા એનો 15મો અધ્યાય. તે પ્રસંગે યરૂશાલેમથી ફરોસીઓ તથા શાસ્ત્રીઓ ઈસુની પાસે આવીને કહે છે કે તારા શિષ્યો વડીલોના સંપ્રદાયનું ઉલ્લંઘન કેમ કરે છે, કેમ કે તેઓ હાથ ધોયા વગર રોટલી ખાય છે. પણ તેણે તેઓનો ઉત્તર આપ્યો કે તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો, કેમ કે દેવે કહ્યું છે કે તું તારા પિતાનું તથા તારી માનું સન્માન કર, ને જે કોઈ પિતાની અથવા માની નિંદા કરે તે જાનથી માર્યો જાય. પણ તમે કહો છો કે જે કોઈ પોતાના પિતાને કે માને કહેશે કે જે વડે મારાથી તેને લાભ થયો હોત તે દેવને અર્પિત છે તો તે ભલે પોતાના પિતાનું કે પોતાની માતાનું સન્માન ન કરે, એમ તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞા રદ કરી છે. ઓ ઢોંગીઓ, યશાયાએ તમારા સંબંધી ઠીક જ કહ્યું છે કે આ લોક પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓના મન મારાથી વેગળા જ રહે છે અને તેઓ મારી ફોકટ ભક્તિ કરે છે, કેમ કે પોતાના મત તરીકે તેઓ માણસોની આજ્ઞાઓ શીખવે છે. પછી તેણે લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે સાંભળો તથા સમજો, મોંમાં જે જાય છે તે માણસને વટાળતું નથી, પણ મોંમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે. ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેને કહ્યું કે આ વાત સાંભળીને ફરોશીઓએ ઠોકર ખાધી, એ શું તું જાણે છે? પણ તેણે ઉત્તર દીધો કે જે રોપા મારા આકાશમાંના પિતાએ રોપ્યા નથી તે દરેક ઉખેડી નંખાશે. તેઓને રહેવા દો, તેઓ આંધળા દોડનારા છે, અને જો આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડશે. ત્યારે પિત્તરે તેને ઉત્તર દીધો કે આ દ્રષ્ટાંતનો અર્થ અમને કહે. અને તેણે કહ્યું કે શું હજી સુધી તમે પણ અણસમજુ છો? શું તમે હજી નથી સમજતા કે જે કંઈ મોંમાં પેસે છે તે પેટમાં જાય છે ને સંદાસમાં નીકળી જાય છે, પણ જે મોંમાંથી નીકળે છે તે હૃદયમાંથી આવે છે ને તે જ માણસને વટાળે છે? કેમ કે ભૂંડી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જારકર્મો, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે. માણસને જે વટાળે છે તે એ જ છે, પણ અણધોયેલે હાથે ખાવું એ માણસને વટાળતું નથી. અને ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનની સીમમાં ગયો, અને જુઓ, એક કનાની સ્ત્રીએ તે સીમમાંથી આવીને બૂમ પાડીને તેને કહ્યું કે ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કર, મારી દીકરી ભૂતથી બહુ પીડા પામે છે. પણ તેણે તેને કશો જવાબ આપ્યો નહીં. અને તેના શિષ્યોએ આવીને તેને વિનંતી કરી કે તેને વિદાય કર, કેમ કે તે આપણી પાછળ બૂમ પાડ્યા કરે છે. પણ તેણે ઉત્તર દીધો કે ઇસ્રાયેલના ઘરના ખોવાયેલા ઘેટા સિવાય બીજા કોઈની પાસે હું મોકલાયેલો નથી. પછી તેણે આવીને તેને પગે લાગીને કહ્યું કે ઓ પ્રભુ, મને મદદ કર. પણ તેણે ઉત્તર દીધો કે છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી વ્યાજબી નથી. પણ તેણે કહ્યું કે ખરું પ્રભુ, કેમ કે કૂતરા તો પોતાના માલિકોના મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે. ત્યારે ઈસુએ તેને ઉત્તર દીધો કે ઓ ભાઈ, તારો વિશ્વાસ મોટો છે, જેવું તું ચાહે છે તેવું તને થાવ. અને તે જ વખતે તેની દીકરી સાજી થઈ. ત્યાર પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલિલના સમુદ્ર પાસે આવ્યો, અને પહાડ પર ચડીને તે ત્યાં બેઠો, અને પાંગળાઓને, આંધળાઓને, મૂંગાઓને, ટૂંડાઓને તથા બીજા ઘણાઓને પોતાની સાથે લઈને ઘણા લોકો તેની પાસે આવ્યા, અને ઈસુના પગ પાસે તેઓએ તેમને મૂક્યા ને તેણે તેઓને સાજા કર્યા. અને જ્યારે લોકોએ જોયું કે મૂંગાઓ બોલતા થયા છે, ટૂંડાઓ સાજા થયા છે, પાંગળાઓ ચાલતા થયા છે અને આંધળાઓ દેખતા થયા છે, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા ને ઇસ્રાયેલના દેવની તેઓએ સ્તુતિ કરી. અને ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે આ લોકો પર મને દયા આવે છે, કેમ કે આજ 3 દિવસ થયા તેઓ મારી સાથે રહ્યા છે ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી, ને તેઓને ભૂખ્યા વિદાય કરવાને હું નથી ચાહતો, રખેને વાતમાં તેઓ નિર્ગત થઈ જાય. અને શિષ્યો તેને કહે છે કે આટલા બધા લોકો તૃપ્ત થાય તેટલી રોટી અમે રાનમાં ક્યાંથી લાવીએ? ત્યારે ઈસુ તેઓને કહે છે કે તમારી પાસે કેટલી રોટલી છે? અને તેઓએ કહ્યું કે 7 ને નાની માટલી થોડી એક છે. ત્યારે તેણે લોકોને જમીન પર બેસવાની આજ્ઞા કરી, અને તે 7 રોટલી તથા માટલી લઈ તેણે સ્તુતિ કરીને ભાંગી ને પોતાના શિષ્યોને આપી, ને શિષ્યોએ પછી લોકોને આપી, અને બધા ખાઈને તૃપ્ત થયા. પછી છાંડેલા કકડાઓની તેઓએ 7 ટોપલી ભરી, અને જેઓએ ખાધું તેઓ સ્ત્રી છોકરા ઉપરાંત 4,000 પુરુષ હતા. અને લોકોને વિદાય કર્યા પછી હોડીમાં બેસીને તે મગદાનની સીમમાં આવ્યો. માથીની લખેલી સુવાર્તા એનો 16મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા 16મો અધ્યાય. અને ફરોશીઓએ તથા સદુકીઓએ આવીને તેનું પરીક્ષણ કરતા માગ્યું કે અમને આકાશથી ચિહ્ન બતાવ. પણ તેણે તેઓને ઉત્તર આપ્યો કે સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ઉઘાડ થશે, કેમ કે આકાશ રતુમળું છે અને સવારે તમે કહો છો કે આજ ઝડી પડશે કેમ કે આકાશ રતુમળું તથા અંધારાયેલું છે. તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોના ચિહ્ન તમે પારખી નથી શકતા. ભૂંડી તથા વ્યભિચારી પેઢી ચિહ્ન માગે છે, પણ યુનાના ચિહ્ન વગર બીજું કોઈ ચિહ્ન તેઓને અપાશે નહીં. અને તેઓને મૂકીને તે ચાલ્યો ગયો. અને શિષ્યો પેલે પાર ગયા, પણ રોટલી લેવાનું ભૂલી ગયા હતા. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે તમે ફરોશીઓના તથા સદુક્યોના ખમીર વિશે તમે સાવધાન થાઓ ને ખબરદાર રહો. ત્યારે તેઓએ અંદર અંદર વિચાર કરીને કહ્યું કે આપણે રોટલી નથી લાવ્યા, માટે તે એમ કહે છે. ઈસુએ એ જાણીને તેઓને કહ્યું કે ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી, તે માટે તમે અંદર અંદર કેમ વિચાર કરો છો? શું હજી સુધી તમે નથી સમજતા ને પેલા 5000 પુરુષ વચ્ચે 5 રોટલી ને તમે કેટલી ટોપલી ઉઠાવી તેનું શું તમને સ્મરણ નથી? વળી પેલા 4000 પુરુષ વચ્ચે 7 રોટલી ને તમે કેટલી ટોપલી ઉઠાવી તેનું પણ શું તમને સ્મરણ નથી? તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી સંબંધી કહ્યું નહોતું, પણ ફરોશીઓના તથા સદુક્યોના ખમીર વિશે તમે સાવધાન રહો એમ મેં કહ્યું હતું? ત્યારે તેઓ સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહીં, પણ ફરોશીઓના તથા સદુક્યોના મત વિશે સાવધાન રહેવાનું તેણે કહ્યું હતું. અને ઈસુએ કૈસરિયા ફિલિપીની સીમમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે માણસનો દીકરો કોણ છે, એ વિશે લોકો શું કહે છે? ત્યારે તેઓએ તેને કહ્યું કે કેટલાક કહે છે કે યોહાન બાપ્તિસ્ત, ને કેટલાક એલિયા, ને કેટલાક યર્મિયા અથવા પ્રબોધકોમાંનો એક. તે તેઓને કહે છે, પણ હું કોણ છું, તે વિશે તમે શું કહો છો? ત્યારે સિમોન પિતરે ઉત્તર આપ્યો કે તું મસીહ, જીવતા દેવનો દીકરો છે. અને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે સિમોન, યુના પુત્ર, તને ધન્ય છે, કેમ કે માંસે તથા લોહીએ નહીં, પણ મારા આકાશમાંના પિતાએ તને જણાવ્યું છે. અને હું પણ તને કહું છું કે તું પિત્તર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાદેશની સત્તાનું જોર નહીં ચાલે. આકાશના રાજ્યની ચાવીઓ હું તને આપીશ, ને પૃથ્વી પર તું જે કંઈ બાંધશે તે આકાશમાં બંધાશે, અને પૃથ્વી પર તું જે કંઈ છોડશે તે આકાશમાં પણ છોડાશે. ત્યારે તેણે શિષ્યોને આજ્ઞા આપી કે હું ખ્રિસ્ત છું, એ તમારે કોઈને કહેવું નહીં. ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યો કે હું યરૂશાલેમમાં જાઉં, ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠું, ને માર્યો જાઉં, ને ત્રીજે દિવસે પાછો ઉઠું, એ જરૂરનું છે. ત્યારે પિત્તર તેને એક બાજુ લઈ જઈને તેને ઠપકો દેવા લાગ્યો, ને કહ્યું કે અરે પ્રભુ, એ તારાથી દૂર રહે, એવું તને કદી થશે નહીં. પણ તેણે પાછા ફરીને પિતરને કહ્યું કે અરે શૈતાન, મારી પાછળ જા, તું મને ઠોકરરૂપ છે, કેમ કે દેવની વાતો પર નહીં, પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે. પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું, કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. કેમ કે જો માણસ આખું જગત મેળવે ને પોતાના જીવની હાનિ પામે તો તેને 100 લાભ થશે? અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે? કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમાએ પોતાના દૂતો સુધા આવશે, ત્યારે તે પ્રત્યેકને તેના કામ પ્રમાણે બદલો ભરી આપશે. હું તમને ખચિત કહું છું કે અહીં જે ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો જોશે ત્યાં સુધી મરણ પામશે જ નહીં. માથીની લખેલી સુવાર્તા એનો 17મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા અધ્યાય 17મો. અને 6 દિવસ પછી ઈસુ પિતરને તથા યાકુબને તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને તેમને એક ઊંચા પહાડ પર એકાંતમાં લઈ જાય છે, અને તેઓની આગળ તેનું રૂપાંતર થયું, એટલે તેનું મોં સૂરજના જેવું તેજસ્વી થયું, ને તેના કપડાં અજવાળાના જેવા ઉજળા થયા. ત્યારે જુઓ, મૂસા તથા એલિયા તેની સાથે વાત કરતા તેઓને દેખાયા, અને પિત્તરે ઈસુને ઉત્તર આપ્યો કે પ્રભુ, આપણે અહીં રહેવું સારું છે, જો તારી મરજી હોય તો હું અહીં ત્રણ માળવા બાંધું, એક તારે માટે, ને એક મૂસાને માટે, ને એક એલિયાને માટે. તે બોલતો હતો એટલામાં જુઓ, એક ચળકતી વાદળીએ તેઓના પર છાયા કરી, અને જુઓ વાદળીમાંથી એવી વાણી થઈ કે આ મારો વાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો. અને શિષ્યો એ સાંભળીને ઊંધા પડ્યા ને બહુ જ બી ગયા. ત્યારે ઈસુએ પાસે આવીને તેઓને અડકીને કહ્યું કે ઉઠો ને બીહોમાં. અને તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વગર તેઓએ કોઈને જોયા નહીં. અને તેઓ પહાડ પરથી ઉતરતા હતા ત્યારે ઈસુએ તેઓને એવી આજ્ઞા કરી કે માણસનો દીકરો મરેલામાંથી પાછો ઉઠે ત્યાં સુધી આ જે તમે જોયું છે તે કોઈને કહેતા નહીં. ત્યારે તેના શિષ્યોએ તેને પૂછ્યું કે શાસ્ત્રીઓ એમ કેમ કહે છે કે એલિયાએ પહેલા આવવું જોઈએ? અને ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે એલિયા આવે છે ખરો ને સગળું યથાસ્થિત કરશે, પણ હું તમને કહું છું કે એલિયા આવી ચૂક્યો છે ને તેઓએ તેને ઓળખ્યો નહીં, પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું. તેમજ માણસનો દીકરો પણ તેઓથી દુઃખ સહેશે. ત્યારે શિષ્યો સમજ્યા કે યોહાન બાપ્તિસ્ત સંબંધી તેણે તેઓને કહ્યું હતું. અને જ્યારે તેઓ લોકોની ભીડ પાસે આવ્યા ત્યારે એક માણસે તેની પાસે આવીને તેની આગળ ઘૂંટણ ટેકવીને કહ્યું કે ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કર, કેમ કે તેને ફેફસાનું દર્દ છે ને તે ઘણો પીડાય છે, કેમ કે તે ઘણીવાર અગ્નિમાં ને ઘણીવાર પાણીમાં પડી જાય છે, અને તેને હું તારા શિષ્યોની પાસે લાવ્યો હતો પણ તેઓ તેને સાજો કરી ન શક્યા. ત્યારે ઈસુએ તેને ઉત્તર આપ્યો કે ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહીશ? તેને મારી પાસે અહીં લાવો. પછી ઈસુએ તે ભૂતને ધમકાવ્યું અને તે તેનામાંથી નીકળ્યું, અને છોકરો તે જ વખતથી સાજો થયો. ત્યારે શિષ્યોએ એકાંતમાં ઈસુની પાસે આવીને કહ્યું કે અમે તેને કેમ કાઢી ન શક્યા? ત્યારે તેણે તેઓને કહ્યું કે તમારા અવિશ્વાસને કારણે, કેમ કે હું તમને ખચિત કહું છું કે તમને રાયના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે તું અહીંથી ત્યાં ખસી જા ને તે ખસી જશે, અને તમને કંઈ અશક્ય થશે નહીં, પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી. અને તેઓ ગાલિલમાં રહેતા હતા ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે માણસનો દીકરો માણસના હાથમાં સોંપાશે અને તેઓ તેને મારી નાખશે ને ત્રીજે દિવસે તે પાછો ઉઠશે. ને ત્યારે તેઓ બહુ દિલગીર થયા. અને તેઓ કપરનહુમમાં આવ્યા ત્યારે કર લેનારાઓએ પિત્તરની પાસે આવીને કહ્યું કે શું તમારો ઉપદેશક મંદિરના કરનું નાણું નથી આપતો? તેણે કહ્યું કે હા. અને ઘરમાં તે આવ્યો ત્યારે તેના બોલવા અગાઉ ઈસુએ કહ્યું કે સિમોન, તને શું લાગે છે? પૃથ્વીના રાજાઓ કોની પાસેથી દાણ અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પારકાઓ પાસેથી? અને પિત્તરે તેને કહ્યું કે પારકાઓ પાસેથી. ત્યારે ઈસુએ તેને કહ્યું, ત્યારે દીકરાઓ તો છૂટા છે, તો પણ આપણે તેઓને ઠોકર ન ખવડાવીએ? માટે તું સમુદ્ર કિનારે જઈને ગલ નાખ, અને જે માછલી પહેલી આવે તેને પકડી લે, ને જ્યારે તું તેનું મોં ઉઘાડશે ત્યારે તેમાંથી તને નાણું મળશે, ને લઈને મારે ને તારે માટે તેઓને આપ. માથીની લખેલી સુવાર્તા 18મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા એનો 18મો અધ્યાય. તે જ વખતે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે આકાશના રાજ્યમાં સૌથી મોટું કોણ છે? ત્યારે તેણે એક બાળકને પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જો તમે નહીં ફરો ને બાળકોના જેવા નહીં થાઓ તો આકાશના રાજ્યમાં તમે નહીં જ પેસો. માટે જે કોઈ પોતાને આ બાળકના જેવું દીન કરશે તે જ આકાશના રાજ્યમાં સૌથી મોટું છે. વળી જે કોઈ મારે નામે એવા એક બાળકનો અંગીકાર કરે છે તે મારો પણ અંગીકાર કરે છે. પણ આ નાનાઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવશે તે કરતાં તેની કોટે ઘંટીનું પળ બંધાય ને તે સમુદ્રના ઊંડાણમાં ડૂબાડાય એ તેને માટે સારું છે. ઠોકરોને લીધે જગતને અફસોસ છે. ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે. માટે જો તારો હાથ અથવા તારા પગ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંત અગ્નિમાં નંખાય એ કરતા લંગડો અથવા ટૂંડો થઈ જીવનમાં પેસું એ તારે માટે સારું છે. અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બંને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય એ કરતા કાણો થઈને જીવનમાં પેસું એ તારે માટે સારું છે. સાવધાન રહો કે આ નાનાઓમાંના એકને તમે ન વખોડો, કેમ કે હું તમને કહું છું કે આકાશમાં તેઓના દૂત મારા આકાશમાંના પિતાનું મોં સદા જુએ છે. કેમ કે જે ખોવાયેલું તેને બચાવવાને માણસનો દીકરો આવ્યો છે. તમે શું ધારો છો? જો કોઈ માણસની પાસે 100 ઘેટા હોય ને તેમાંથી એક ભૂલું પડે તો શું 99ને મૂકીને તે ભૂલા પડેલાને શોધવા તે પહાડ પર જતો નથી? અને જો તે તેને મળે તો હું તમને ખચિત કહું છું કે જે 99 ભૂલા પડેલા ન હતા તેઓના કરતા તેને લીધે તે વધારે હરખાય છે. એમ આ નાનાઓમાંથી એકનો નાશ થાય એવી તમારા આકાશમાંના પિતાની ઈચ્છા નથી. વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે તો જા ને તેને એકાંતે લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે તો તે તારા ભાઈને મેળવી લીધો છે, પણ જો તે ન સાંભળે તો બીજા એક બે જણને તારી સાથે લે, એ માટે કે હરેક વાત 2 અથવા 3 શાહિદીના મોંથી સાબિત થાય. અને જો તેઓનું ન માને તો મંડળીને કહે, ને જો મંડળીનું પણ તે ન માને તો તેને વિદેશી તથા દાણીના જેવો ગણ. હું તમને ખચિત કહું છું કે જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો તે આકાશમાં બંધાશે, અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો તે આકાશમાં છોડાશે. વળી હું તમને કહું છું કે જો પૃથ્વી પર તમારામાંના 2 કંઈ પણ વાત સંબંધી એક ચિતના થઈને માગશે તો મારા આકાશમાંના પિતાથી તેઓને સારું તે કરાશે. કેમ કે જ્યાં 2 અથવા 3 મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું. ત્યાર પછી પિત્તરે તેની પાસે આવીને કહ્યું કે ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે ને હું તેને માફ કરું? શું 7 વાર સુધી? ઈસુએ તેને કહ્યું કે 7 વાર સુધીનું હું તને નથી કહેતો, પણ 70 ગણી 7 વાર સુધી. એ માટે આકાશના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ લેવા માંગ્યો, અને તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓએ 10,000 તાલંતના એક દેવાદારને તેની પાસે આણ્યો, પણ વાડી આપવાનું તેની પાસે કંઈ નહીં હોવાથી તેના શેઠે તેને તથા તેની સ્ત્રીને તથા તેના છોકરાને તથા તેની પાસે જે કંઈ હતું તે સઘળું વેચીને દેવું વાળવાની આજ્ઞા કરી. એ માટે તે ચાકરે તેને પગે પડીને વિનંતી કરી કે સાહેબ, ધીરજ રાખ ને હું તારું બધું વાળી આપીશ. ત્યારે તે ચાકરના શેઠને દયા આવ્યાથી તેણે તેને છોડી દીધો ને દેવું તેને માફ કર્યું. પણ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને જોયો કે જે તેના 100 દિનારનો દેવાદાર હતો, અને તેણે તેનો ટોટો પકડીને કહ્યું કે તારું દેવું વાળ. ત્યારે તેના સાથી ચાકરે તેને પગે લાગીને તેને વિનંતી કરી કે ધીરજ રાખ ને હું તારું વાળી આપીશ, અને તેણે તેનું માન્યું નહીં. પણ જેને દેવું વાળે ત્યાં સુધી તેણે તેને કેદખાનામાં નાખ્યો. ત્યારે જે જે થયું તે તેના સાથી ચાકરો જોઈને ઘણા દિલગીર થયા, અને તેઓએ જઈને જે જે થયું હતું તે બધું પોતાના શેઠને કહી સંભળાવ્યું. ત્યારે તેના શેઠે તેને બોલાવીને કહ્યું કે અરે દુષ્ટ ચાકર, તે મને વિનંતી કરી માટે મેં તને તે બધું લેણું માફ કર્યું. મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તને પણ તારા સાથી ચાકર પર કરવી ઘટારત ન હતી? અને તેના શેઠે ગુસ્સે થઈને તેનું બધું દેવું વાળે ત્યાં સુધી તેને પીડા આપનારોને સોંપ્યો. એ પ્રમાણે જો તમે પોતપોતાના ભાઈઓના અપરાધ તમારા અંતઃકરણથી માફ નહીં કરો તો મારા આકાશમાંનો પિતા પણ તમને એમ જ કરશે. માથીની લખેલી સુવાર્તા એનો 19મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા અધ્યાય 19. અને ઈસુએ એ વાતો પૂરી કહ્યા પછી એમ થયું કે ગાલિલથી નીકળીને યર્દનને પેલે પારની યહૂદિયાની સીમોમાં તે આવ્યો અને અતિ ઘણા લોક તેની પાછળ ગયા ને ત્યાં ત્યાં તેઓને સાજા કર્યા. અને ફરોશીઓએ તેની પાસે આવીને તેનું પરીક્ષણ કરતા પૂછ્યું કે શું હરેક કારણને લીધે માણસ પોતાની સ્ત્રીને મૂકી દે એ ઉચિત છે? અને તેણે ઉત્તર આપ્યો, શું તમે એમ નથી વાંચ્યું કે જેણે તેઓને ઉત્પન્ન કર્યા તેણે તેઓને આરંભથી નર નારી ઉત્પન્ન કર્યા, ને કહ્યું કે તે કારણને લીધે માણસ પોતાના મા બાપને મૂકીને પોતાની સ્ત્રીને વળગી રહેશે અને બંને એક દેહ થશે, માટે તેઓ હવેથી બે નથી પણ એક દેહ છે. એ માટે દેવે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહીં. તેઓ તેને કહે છે કે તો મૂસાએ એવી આજ્ઞા કેમ આપી કે ફાળગતી આપીને તેને મૂકી દેવી? તે તેઓને કહે છે કે મૂસાએ તમારા હૃદયની કઠણતાને લીધે તમને તમારી સ્ત્રીઓને મૂકી દેવા દીધી, પણ આરામથી એવું ન હતું. અને હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દઈને બીજીને પરણે તે વ્યભિચાર કરે છે, અને તે મૂકી દીધેલીની જોડે જે પરણે તે પણ વ્યભિચાર કરે છે. તેના શિષ્યો તેને કહે છે કે જો સ્ત્રી સંબંધી પુરુષનો એવો હાલ છે તો પરણવું સારું નથી. ત્યારે તેણે તેઓને કહ્યું કે સર્વથી એ વાત પડાતી નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ. કેમ કે કેટલાય ખોજા છે કે જેઓ પોતાની માના પેટથી એવા જન્મેલા છે, અને કેટલાય ખોજા છે કે જેઓને માણસોએ ખોજા બનાવેલા છે. વળી કેટલાય ખોજા છે કે જેઓએ આકાશના રાજ્યને લીધે પોતાને ખોજા કરેલા છે. જે પાળી શકે તે પાળે. ત્યાર પછી તેઓ બાળકોને તેની પાસે લાવ્યા એ માટે કે તે તેઓના પર હાથ મૂકીને પ્રાર્થના કરે, અને શિષ્યોએ તેઓને ધમકાવ્યા. પણ ઈસુએ કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો ને તેઓને અટકાવોમાં, કેમ કે આકાશનું રાજ્ય એવાઓનું જ છે. પછી તેઓ પર હાથ મૂકીને તે ત્યાંથી ગયો. અને જુઓ, કોઈએ કે તેની પાસે આવીને કહ્યું કે ઉપદેશક, સર્વકાળનું જીવન પામવા માટે હું શું સારું કરું? ત્યારે તેણે તેને કહ્યું કે તું મને સારા વિશે કેમ પૂછે છે? સારો તો એક જ છે, પણ જો તું જીવનમાં પેસવા ચાહે છે તો આજ્ઞાઓ પાળ. તે તેને કહે છે, કઈ કઈ? ત્યારે ઈસુએ કહ્યું કે તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર, પોતાના માતા પિતાને માન આપ, ને પોતાના પડોશી પર પોતાના જેવી પ્રીતિ કર. તે જુવાન તેને કહે છે કે એ બધી તો હું પાળતો આવ્યો છું, હજી મારામાં શું અધૂરું છે? ઈસુએ તેને કહ્યું કે જો તું સંપૂર્ણ થવા ચાહે છે તો જઈને તારું જે છે તે વેચી નાખ ને દરિદ્રોને આપી દે, એટલે આકાશમાં તને દ્રવ્ય મળશે, અને આવીને મારી પાછળ ચાલ. પણ તે જુવાને વાત સાંભળીને દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી. ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે દ્રવ્યવાનને આકાશના રાજ્યમાં પેસવું કઠણ છે. વળી હું તમને ફરીથી કહું છું કે દ્રવ્યવાનને દેવના રાજ્યમાં પેસવા કરતા સ્વાયના નાકામાં થઈને ઊંટને જવું સહેલ છે. ત્યારે તેના શિષ્યો એ સાંભળીને ઘણા અચરજ થયા ને કહ્યું, તો કોણ તારણ પામી શકે? પણ ઈસુએ તેઓની સામું જોઈને તેઓને કહ્યું કે માણસોને તો તે અશક્ય છે, પણ દેવને સર્વ શક્ય છે. ત્યારે પિત્તરે તેને ઉત્તર આપ્યો કે જો અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ તો અમને શું મળશે? અને ઈસુએ તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જ્યારે પુનરુત્પત્તિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે ત્યારે તમે મારી પાછળ આવનારા ઇસરાયેલના 12 કુળનો ન્યાય કરતા 12 રાજ્યાસનો પર બેસશો. અને જે કોઈએ ઘરોને કે ભાઈઓને કે બહેનોને કે પિતાને કે માને કે છોકરાને કે ખેતરોને મારા નામને લીધે મૂકી દીધા છે તે 100 ગણા પામશે ને અનંત જીવનનો વારસો પામશે. પણ ઘણા જેઓ પહેલા તેઓ છેલ્લા થશે, અને જેઓ છેલ્લા તેઓ પહેલા થશે.
માથીની લખેલી સુવાર્તા એનો 20મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા એનો 20મો અધ્યાય. કેમ કે આકાશનું રાજ્ય એક ઘર માલિકના જેવું છે, જે પોતાની દ્રાક્ષાવળીને સારું મજૂરો પરઠવાને મળસકામાં બહાર ગયો.
અને તેણે મજૂરની સાથે રોજનો એક દિનાર પરઠીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા અને આસે પહોર દાડો ચડતા બહાર જઈને તેણે ચકલા પર બીજાઓને નવરા ઉભા રહેલા જોયા અને તેણે તેઓને કહ્યું કે તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ ને જે કંઈ યોગ્ય હશે તે હું તમને આપીશ અને તેઓ ગયા. વળી આસે બપોરે તથા ત્રીજે પહોરે બહાર જઈને તેણે તે જ પ્રમાણે કહ્યું અને આસે અગિયારમી હોરાએ પણ ત્યાં બહાર જઈને બીજાઓને નવરા ઉભા રહેલા જોયા ત્યારે તે તેઓને કહે છે કે આખો દિવસ તમે કેમ અહીં નવરા ઉભા રહો છો. તેઓ તેને કહે છે કે કોઈએ અમને મજૂરે રાખ્યા નથી તે માટે. તે તેઓને કહે છે કે તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ અને સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો માલિક પોતાના કારભારીને કહે છે કે મજૂરોને બોલાવીને છેલ્લાથી માળીને પહેલા સુધી તેઓનું વેતન આપ અને જેઓને તેણે આશરે અગિયારમી હોરાએ રાખ્યા હતા તેઓ જ્યારે આવ્યા ત્યારે તેઓને એક એક દિનાર મળ્યો. પછી જેઓ પહેલા આવ્યા હતા તેઓ એવું ધારતા હતા કે અમને વધારે મળશે પણ તેઓને પણ એક દિનાર મળ્યો. ત્યારે તે લઈને તેઓએ ઘર માલિકની વિરુદ્ધ કચકચ કરી ને કહ્યું કે આ પાટલાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે અને ત્યાં તેઓને આમ આખા દિવસનો બોજો તથા લૂ સહન કરનારની બરોબર ગણ્યા છે. પણ તેણે તેઓમાંના એકને ઉત્તર આપ્યો કે મિત્ર, હું તારો કશો અન્યાય નથી કરતો. શું તે મારી સાથે એક દિનાર પરઠ્યો નહોતો? તારું લઈને ચાલ્યો જા, જેટલું હું તને તેટલું જ આ છેલ્લાને પણ આપવાની મારી મરજી છે. જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું માટે તારી આંખ ભૂંડી છે શું? એમ જેઓ છેલ્લા તેઓ પહેલા અને જેઓ પહેલા તેઓ છેલ્લા થશે. અને ઈસુએ યરૂસાલેમ જતા રસ્તે બાર શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું કે જુઓ, આપણે યરૂસાલેમ જઈએ છીએ ને માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને આધીન કરાશે ને તેઓ તેના પર મરણદંડ ઠરાવશે અને ઠઠ્ઠા મસ્કરી કરવાને તથા કોરડા મારવાને તથા વધસ્તંભે જળવાને તેઓ તેને વિદેશીઓને સોંપી દેશે અને ત્રીજે દિવસે પાછો ઉઠાડાશે. ત્યારે ઝબદીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે તેની પાસે આવીને તથા પગે લાગીને તેની પાસે કંઈક માગ્યું અને તેણે તેને કહ્યું કે તું શું માગે છે? તે તેને કહે છે કે આ મારા બે દીકરા તારા રાજ્યમાં એક તારે જમણે હાથે ને બીજો તારે ડાબે હાથે બેસે એવી આજ્ઞા તું કર. પણ ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે તમે જે માગો છો તે તમે સમજતા નથી. જે પ્યાલું હું પીવાનો છું તે તમે પી શકો છો? તેઓ તેને કહે છે કે અમે પી શકીએ છીએ. તે તેઓને કહે છે કે તમે મારું પ્યાલું પીશો ખરા, પણ જેઓને સારું મારા પિતાએ સિદ્ધ કર્યું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે ને ડાબે હાથે બેસવા દેવું એ મારું નથી. અને દસે એ સાંભળ્યું ત્યારે તેઓએ એ બંને ભાઈ પર ગુસ્સે થયા. પણ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું કે તમે જાણો છો કે વિદેશીઓના રાજાઓ તેઓના પર માલિકપણું કરે છે ને જેઓ મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે. પણ તમારામાં એવું ન થાય, પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે તે તમારો દાસ થાય. જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને તથા ઘણા લોકની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ. અને તેઓ યરખોમાંથી નીકળતા હતા ત્યારે લોકોનો મોટો સમુદાય તેની પાછળ ચાલતો હતો અને જુઓ, બે આંધળા રસ્તાની કિનારીએ બેઠેલા હતા અને ઈસુ પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ બૂમ પાડી કે ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કર. અને લોકોએ તેઓને ધમકાવીને કહ્યું કે છાના રહો, પણ તેઓ વધારે બૂમ પાડી કે ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કર. ત્યારે ઈસુએ ઉભા રહીને તેઓને બોલાવીને કહ્યું કે હું તમારે માટે શું કરું એ વિશે તમારી શી ઈચ્છા છે? ત્યારે તેઓ તેને કહે છે કે પ્રભુ, અમારી આંખો ઉઘડી જાય. ત્યારે ઈસુને દયા આવી ને તે તેઓની આંખોને અડક્યો ને તરત તેઓ દેખતા થયા અને તેઓ તેની પાછળ ચાલ્યા. માથીની લખેલી સુવાર્તા 21મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા એનો 21મો અધ્યાય. અને જ્યારે તેઓ યરૂસાલેમની નજીક આવ્યા ને જૈતુનના પહાડ પાસે બેતફગે સુધી પહોંચ્યા ત્યારે ઈસુએ બે શિષ્યને બોલાવીને કહ્યું કે તમે સામા ગામમાં જાઓ ને તેમાં પેસતા જ બાંધેલી એક ગધેડી ત્યારે તેની જોડે બચ્ચું જોશો, તેઓને છોડીને મારી પાસે લાવો, અને જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે પ્રભુને તેઓનો ખપ છે, એટલે તે તેઓને લાગલો મોકલી દેશે. હવે આ એ માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય, કે સિયોનની દીકરીને એમ કહો કે જો તારો રાજા તારી પાસે આવે છે તે નમ્ર છે, તથા ગધેડા પર, હા ખોલા પર એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ કર્યું, અને તેઓ ગધેડીને બચ્ચા સુધા લાવ્યા ને પોતાના કપડાં તેઓ પર નાખ્યા, અને તે તેઓ પર સવાર થયો, અને લોકોમાંના ઘણા ખરાએ પોતાના કપડાં રસ્તામાં પાથર્યા, ને બીજાઓએ ઝાડો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી, અને આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકોએ પોકાર્યું કે દાઉદના દીકરાને હોસાના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, પરમ ઉચ્ચામાં હોસાના. અને જ્યારે તે યરૂસાલેમમાં આવ્યો ત્યારે તે આખા નગરે ખભડી ઉઠીને કહ્યું કે એ કોણ છે? ત્યારે લોકોએ કહ્યું કે ઈસુ પ્રબોધક જે ગાલિલના નાઝરેતનો તે એ છે. પછી ઈસુ દેવના મંદિરમાં ગયો ને મંદિરમાં જેઓ વેચતા તથા ખરીદતા હતા તે સર્વને તેણે કાઢી મૂક્યા, અને નાણાવટીઓના બાજટ તથા કબૂતર વેચનારોના આસનો તેણે ઊંધા વાળ્યા, અને તેણે તેઓને કહ્યું કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે એમ લખેલું છે, પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે. અને આંધળા તથા લંગડા તેની પાસે મંદિરમાં આવ્યા ને તેણે તેઓને સાજા કર્યા, પણ જે ચમત્કારો તેણે કર્યા ને જે છોકરા મંદિરમાં મોટે ગાંટે દાઉદના દીકરાને હોસાના કહેતા હતા તેઓને જ્યારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓ જોયા ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા, અને તેઓએ તેને કહ્યું કે તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે? ત્યારે ઈસુ તેઓને કહે છે કે હા, બાળકોના તથા ધાવણાઓના મોંથી તે સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું? પછી તેઓને મૂકીને નગર બહાર બેથાન્યામાં જઈને તે ત્યાં ઉતર્યો. હવે સવારે નગરમાં પાછો આવતા તે ભૂખ્યો થયો, અને રસ્તાની કિનારીએ એક અંજીરને જોઈને તે તેની પાસે ગયો, પણ તેના પર એકલા પાંદડા વગર બીજું કંઈ ન મળવાથી તેણે તેને કહ્યું કે હવેથી તારા પર કદી ફળ ન લાગો, અને એકદમ તે અંજીરી સુકાઈ ગઈ. અને જોઈને શિષ્યો અચરજ થઈને બોલ્યા કે અંજીરી કેવી રીતે એકદમ સુકાઈ ગઈ? ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે હું તમને ખચિત કહું છું, જો તમને વિશ્વાસ હોય ને તમે સંદેહ ન લાવો તો આ અંજીરીને જે થયું તે તમે કરશો એટલું જ નહીં, પણ જો તમે આ પળને કહેશો કે તું ઉંચકાઈને સમુદ્રમાં નંખા તો તેમ જ થશે, અને જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માંગશો તે સઘળું તમે પામશો. પછી મંદિરમાં આવીને તે બોધ કરતો હતો, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ તેની પાસે આવીને કહ્યું કે તું કયા અધિકારથી એ કામો કરે છે, અને એ અધિકાર તને કોણે આપ્યો? ત્યારે ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે હું પણ તમને એક સવાલ પૂછીશ, તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તેમને કહીશ. જે બાપ્તિસ્મા યોહાન કરતો હતો તે ક્યાંથી હતું, આકાશથી કે માણસોથી? ત્યારે તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું, જો આપણે કહીએ કે આકાશથી તો તે આપણને કહેશે કે ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહીં, અને જો આપણે કહીએ કે માણસોથી તો લોકોથી આપણે બીએ છીએ, કેમ કે સૌ યોહાનને પ્રબોધક માને છે. પછી તેઓએ ઈસુને ઉત્તર આપ્યો કે અમે નથી જાણતા. તેણે પણ તેઓને કહ્યું કે હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને નથી કહેતો, પણ તમે શું ધારો છો? એક જણને બે દીકરા હતા, અને તેણે પહેલાની પાસે આવીને કહ્યું કે દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર. ત્યારે તેણે ઉત્તર આપ્યો કે હું નથી જવાનો. તો પણ પછીથી તે પસ્તાઈને ગયો, અને બીજાની પાસે આવીને તેણે તેમ જ કહ્યું. ત્યારે તેણે ઉત્તર આપ્યો કે સાહેબ, હું જાઉં છું. તો પણ તે ગયો નહીં. તો તે બંનેમાંથી કોણે પિતાની ઈચ્છા પ્રમાણે કર્યું? તેઓ તેને કહે છે કે પહેલાંએ. ઈસુ તેઓને કહે છે કે હું તમને ખચિત કહું છું કે દાણીઓ તથા કસબણો તમારી અગાઉ દેવના રાજ્યમાં જાય છે, કેમ કે યોહાન ન્યાયના માર્ગે તમારી પાસે આવ્યો, તો પણ તમે તેના પર વિશ્વાસ નહીં કર્યો, પણ દાણીઓએ તથા કસબણોએ તેના પર વિશ્વાસ કર્યો, અને એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહીં કે તમે તેના પર વિશ્વાસ કરો. એક બીજું દ્રષ્ટાંત સાંભળો. એક ઘર માલિક હતો જેણે દ્રાક્ષાવાડી રોપી ને તેની આસપાસ વાડ કરી ને તેમાં દ્રાક્ષકુંડ ખોદ્યો ને બુરોજ બનાવ્યો ને ખેડૂતોને તે ઇજારે આપી ને પરદેશ ગયો અને ફળની ઋતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા સારું પોતાના ચાકરોને તે ખેડૂતોની પાસે મોકલ્યા. ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો ને બીજાને મારી નાખ્યો ને ત્રીજાને પથ્થરે માર્યો. વળી તેણે પહેલા કરતા બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓએ તેઓને તેમ જ કર્યું. પણ પાછળથી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલીને કહ્યું કે તેઓ મારા દીકરાની અદબ રાખશે. પણ ખેડૂતોએ દીકરાને જોઈને અંદરોઅંદર કહ્યું કે એ તો વારસ છે, ચાલો આપણે એને મારી નાખીએ ને તેનો વારસો લઈ લઈએ. ત્યારે તેઓએ તેને પકડ્યો ને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો. એ માટે જ્યારે દ્રાક્ષાવાડીનો માલિક આવશે ત્યારે એ ખેડૂતોને તે શું કરશે? તેઓ તેને કહે છે કે તે દુષ્ટોનો તે પૂરો નાશ કરશે, અને એવા બીજા ખેડૂતો કે જેઓ ઋતુએ તેને ફળ પહોંચાડે તેઓને દ્રાક્ષાવાડી તે ઇજારે આપશે. ઈસુ તેઓને કહે છે કે જે પથ્થરનો નકાર ઘર બાંધનારાએ કર્યો તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો, એ પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે. એ શું તમે શાસ્ત્રમાં કદી નથી વાંચ્યું? એ માટે હું તમને કહું છું કે દેવનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે ને જે પ્રજા તેના ફળ આપશે તેઓને અપાશે, અને આ પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે, પણ જેના પર તે પડશે તેનો ભૂકો તે કરી નાખશે. અને મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેના દ્રષ્ટાંતો સાંભળીને સમજ્યા કે તે અમારા સંબંધી બોલે છે, અને તેઓએ તેને પકડવાની કોશિશ કરી, પણ લોકોથી તેઓ બીધા, કેમ કે લોકો તેને પ્રબોધક માનતા હતા.
માથીની લખેલી સુવાર્તા એનો 22મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા એનો અધ્યાય 22મો. અને ઈસુએ ફરીથી તેઓને દ્રષ્ટાંતમાં ઉત્તર દીધો કે આકાશનું રાજ્ય એક રાજાના જેવું છે જેણે પોતાના દીકરાના લગ્નનું જમણ કર્યું, અને લગ્નમાં નોતરેલાઓને બોલાવવા સારું તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહીં. ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું કે નોતરેલાઓને કહો કે જુઓ, મેં મારું જમણ તૈયાર કર્યું છે, મારા બળદ તથા પુષ્ટ જનાવરો કાપ્યા છે ને સઘળા વાના તૈયાર છે, લગ્નમાં આવો. પણ તેઓએ તે ગણકાર્યું નહીં, અને તેઓ પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા, કોઈ તેના ખેતરમાં ને કોઈ તેના વેપાર પર ગયો, અને બાકીનાઓએ તેના ચાકરોને પકડ્યા ને તેમનું અપમાન કરીને તેમને મારી નાખ્યા. એથી રાજા ગુસ્સે થયો ને તેણે પોતાનું લશ્કર મોકલીને તે ખૂનીઓનો નાશ કર્યો ને તેઓનું નગર બાળી નાખ્યું. પછી તે પોતાના ચાકરોને કહે છે કે લગ્નનું જમણ તૈયાર છે ખરું, પણ નોતરેલા યોગ્ય ન હતા, એ માટે તમે રસ્તાઓના નાકા પર જાઓ ને જેટલા તમને મળે તેટલાને લગ્નમાં બોલાવો. અને તે ચાકરોએ બહાર રસ્તામાં જઈને ભલા ભૂંડા જેટલા તેઓને મળ્યા તે સર્વને એકઠા કર્યા, એટલે મહેમાનોથી લગ્નની ભરતી થઈ, અને મહેમાનોને જોવા સારું રાજા અંદર આવ્યો ત્યારે તેણે ત્યાં લગ્નનો પોશાક પહેર્યા વગરના એક જણને જોયો. ત્યારે તે તેને કહે છે કે ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો? અને તે અણ બોલ્યો રહ્યો. ત્યારે રાજાએ ચાકરને કહ્યું કે એના હાથ પગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો, ત્યાં રડવું ને દાંત પીસવું થશે, કેમ કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. હવે તેને શી રીતે વાતમાં સપડાવીએ એ સંબંધી ફરોશીએ જેને મનસૂબો કર્યો. પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદ્યો સુદ્ધા તેની પાસે મોકલાવીને કહાવ્યું કે ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું સાચો છે ને સાચાઈથી દેવનો માર્ગ શીખવે છે, ને તું કોઈની દરકાર નથી કરતો, કેમ કે માણસનું મોં તું નથી રાખતો, માટે તું શું ધારે છે, કૈસરને કર આપવો ઉચિત છે કે નહીં તે અમને કહે. પણ ઈસુએ તેઓની બુંડાઈ જાણીને કહ્યું કે ઓ ઢોંગ્યો, તમે મારું પરીક્ષણ કેમ કરો છો?
કરનું નાણું મને બતાવો. ત્યારે તેઓ એક દિનાર તેની પાસે લાવ્યા. ત્યારે તે તેઓને કહે છે કે આ સુરત તથા લેખ કોના છે? તેઓ તેને કહે છે કૈસરના. ત્યારે તે તેઓને કહે છે કે જે કૈસરના તે કૈસરને તથા જે દેવના તે દેવને ભરી આપો. અને એ સાંભળીને તેઓ અચરજ થયા ને તેને મૂકીને ચાલ્યા ગયા. તે જ દિવસે સદુક્યો, જેઓ કહે છે કે પુનરુત્થાન નથી, તેઓએ તેની પાસે આવીને તેને પૂછ્યું, ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે જો કોઈ નછોડવો મરી જાય તો તેનો ભાઈ તેની સ્ત્રીને પરણીને પોતાના ભાઈને સારું વંશ ઉપજાવે. તો અમારામાં 7 ભાઈ હતા ને પહેલો પરણીને મરી ગયો અને તે નછોડવો હોય ને પોતાના ભાઈને માટે પોતાની સ્ત્રી મૂકી ગયો. તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ 7 માસ સુધી તેઓ મરી ગયા અને સૌથી છેલ્લે તે સ્ત્રી પણ મરી ગઈ. હવે પુનરુત્થાનમાં પેલા 7માંથી તે કોની સ્ત્રી થશે? કેમ કે તે સૌની થઈ હતી. ત્યારે ઈસુએ તેઓનો ઉત્તર આપ્યો કે ધર્મલેખો તો દેવનું પરાક્રમ નહીં જાણ્યાને લીધે તમે ભૂલ ખાઓ છો, કેમ કે પુનરુત્થાનમાં તેઓ પરણતા પરણાવતા નથી, પણ આકાશમાંના દૂતો જેવા હોય છે. પણ મહિલાઓના પુનરુત્થાન સંબંધી દેવે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું? કે હું ઇબ્રાહીમનો દેવ તથા ઇસાકનો દેવ તથા યાકુબનો દેવ છું. તે મહિલાઓનો દેવ નથી, પણ જીવતાઓનો છે. ત્યારે લોકો એ સાંભળીને તેના બોધથી અચરજ થયા. પણ જ્યારે ફરોસીઓએ સાંભળ્યું કે તેણે સદુક્યોના મોં બંધ કર્યા, ત્યારે તેઓ એકઠા થયા અને તેઓમાંથી એક પંડિતે તેનું પરીક્ષણ કરવા સારું તેને પૂછ્યું કે ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે? ત્યારે તેણે તેને કહ્યું કે પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રીતિ કર. પહેલી ને મોટી આજ્ઞા એ જ છે અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર. આ બે આજ્ઞા આખા નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે. હવે ફરોશીઓ એકઠા મળેલા હતા ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું કે મસીહ સંબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે? તેઓ તેને કહે છે કે દાઉદનો. તે તેઓને કહે છે તો આત્મા વડે દાઉદ તેને પ્રભુ કેમ કહે છે? જેમ કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. હવે જો દાઉદ તેને પ્રભુ કહે છે તો તે શી રીતે તેનો દીકરો કહેવાય? અને એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેને આપી શક્યો નહીં. તેમજ તે દિવસથી તેને કંઈ પૂછવાની કોઈએ છાતી ચલાવી નહીં. માથીની લખેલી સુવાર્તા એનો 23મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા એનો અધ્યાય 23મો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાસ્ત્રીઓ અને ફરોસીઓને શિખામણના કડક શબ્દો કહે છે તે વિશેની વાત. ત્યાર પછી ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે શાસ્ત્રીઓ તથા ફરોસીઓ મૂસાના આસન પર બેસે છે, માટે જે કંઈ તેઓ તમને ફરમાવે તે કરો તથા પાળો, પણ તેઓના કામ પ્રમાણે ન કરો. કેમ કે તેઓ કહે છે ખરા, પણ કરતા નથી. કેમ કે ભારે અને ઊંચકતા મહામુસીબત પડે એવા બોજા તેઓ માણસોની કાંધો પર ચઢાવે છે, પણ તેઓ પોતે પોતાની એક આંગળી પણ તેને લગાડવા ચાહતા નથી. અને લોકો તેઓને જુએ એવા હેતુથી તેઓ પોતાના સઘળા કામ કરે છે. તેઓ પોતાના સ્મરણપત્રોને પહોળા બનાવે છે ને પોતાના કપડાની કોર વધારે છે. વળી જમણવારોમાં મુખ્ય જગાઓ તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચૌટાઓમાં સલામો તથા માણસ તેઓને રાબી કહે એવું તેઓ ચાહે છે. પણ તમે રાબી ન કહેવાઓ, કેમ કે એક જ તમારો ગુરુ છે ને તમે સગળા ભાઈઓ છો. અને પૃથ્વી પર તમે કોઈને તમારા પિતા ન કહો, કેમ કે એક જે આકાશમાં છે તે તમારા પિતા છે. અને તમે સ્વામી ન કહેવાઓ, કેમ કે એક જે ખ્રિસ્ત તે તમારો સ્વામી છે. પણ તમારામાં જે મોટો છે તે તમારો સેવક થાય, અને જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે, અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે. અને ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ તમને અફસોસ છે, કેમ કે લોકોની સાથે તમે આકાશનું રાજ્ય બંધ કરો છો, કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, ને જેઓ પેસવા ચાહે છે તેઓને તમે પેસવા દેતા નથી. ઓ શાસ્ત્રીઓ તથા ફરોસીઓ ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે વિધવાઓના ઘર તમે ખાઈ જાઓ છો ને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરો છો, તે સારું તમે વધતો દંડ ભોગવશો. ઓ શાસ્ત્રીઓ તથા ફરોસીઓ ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે એક શિષ્ય કરવા સારું તમે સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો, અને તે થાય છે ત્યારે તમે તેને પોતા કરતા બમણો નરકનો દીકરો બનાવો છો. ઓ આંધળા દોરનારાઓ, તમને અફસોસ છે, તમે કહો છો કે જો કોઈ મંદિરના સમ ખાય તો તેમાં કંઈ નથી, પણ જો કોઈ મંદિરના સોનાના સમ ખાય તો તેથી તે બંધાયેલો છે. ઓ મૂર્ખો તથા આંધળાઓ, વિશેષ મોટું તે કયું, સોનું કે સોનાને પવિત્ર કરનાર મંદિર? અને જો કોઈ હોમયદિના સમ ખાય તો તેમાં કંઈ નહીં, પણ જો કોઈ તે પરના અર્પણના સમ ખાય તો તેથી તે બંધાયેલો છે. ઓ આંધળાઓ, વિશેષ મોટું તે કયું, અર્પણ કે અર્પણને પવિત્ર કરનાર હોમવેદી? એ માટે જે કોઈ હોમવેદીના સમ ખાય છે તે તેના તથા જે સઘળા તેના પર છે તેના પણ સમ ખાય છે, અને જે કોઈ મંદિરના સમ ખાય છે તે તેના તથા તેમાં જે છે તેના પણ સમ ખાય છે, અને આકાશના સમ જે ખાય છે તે દેવના આસનના તથા તે પર બિરાજનારના પણ સમ ખાય છે. ઓ શાસ્ત્રીઓ તથા ફરોસીઓ ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે ફુદીનાનો તથા સુવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો, પણ નિયમશાસ્ત્રની મોટી વાતો એટલે ન્યાયકરણ તથા દયા તથા વિશ્વાસ તે તમે પડતા મૂક્યા છે. તમારે આ કરવા ને એ પડતા મૂકવા જોઈતા ન હતા. ઓ આંધળા દોરનારાઓ, તમે મચ્છરને ગાળી કાઢો છો પણ ઊંટને ગળી જાઓ છો. ઓ શાસ્ત્રીઓ તથા ફરોસીઓ ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે થાળી વાટકો બહારથી સાફ કરો છો પણ તેમની અંદર જુલમ તથા અન્યાય ભરેલા છે. ઓ આંધળા ફરોસી, તું પહેલા થાળી વાટકો અંદરથી સાફ કર કે તે બહારથી પણ સાફ થઈ જાય. ઓ શાસ્ત્રીઓ તથા ફરોસીઓ ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે દોડેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મૂળદાના હડકાય તથા હરેક અશુદ્ધપણાએ ભરેલી છે. તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાય દેખાવો છો ખરા, પણ અંદર ઢોંગે તથા ભૂંડાઈએ ભરેલા છે. ઓ શાસ્ત્રીઓ તથા ફરોસીઓ ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો ને ન્યાયીઓની કબરો શણગારો છો, અને કહો છો, અમે અમારા બાપદાદાના દિવસમાં હોત તો તેઓની સાથે પ્રબોધકોના ખૂનમાં અમે ભાગ્યા ન થાત. એથી તમે પોતા સંબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે જ છો, તો તમારા બાપદાદાઓનું માપ ભરી દો. ઓ સર્પો, સાપોના વંશ, નરકના દંડથી તમે કેવી રીતે બચશો? એ માટે જુઓ, પ્રબોધકોને તથા જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, ને તમે તેઓમાંના કેટલાકને મારી નાખશો ને વધસ્તંભે જડશો, ને તેઓમાંના કેટલાકને તમારા સભાસ્થાનોમાં કોરડા મારશો, ને નગર નગર તેઓની પાછળ લાગશો, કે ન્યાયી હાબેલના લોહીથી તે બેરેખ્યાના દીકરા ઝખરિયા, જેને મંદિરની તથા હોમવેદીની વચ્ચે તમે મારી નાખ્યો, તેના લોહી સુધી, જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવે. હું તમને ખચિત કહું છું, એ બધું આ પેઢી ઉપર આવશે. ઓ યરૂશાલેમ, યરૂશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર ને તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર, જ્યાં મરઘી પોતાના બચ્ચાને પાંખો નીચે એકઠા કરે છે, તેમ તારા છોકરાને એકઠા કરવાનું મેં કેટલી વાર ચાહ્યું પણ તમે ચાહ્યું નહીં. જુઓ, તમારે માટે તમારું ઘર ઉજ્જળ મુકાયું છે, કેમ કે હું તમને કહું છું કે જ્યાં સુધી તમે એમ નહીં કહો કે પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, ત્યાં સુધી હવેથી તમે મને ફરી નહીં જોશો. માથીની લખેલી સુવાર્તા એનો 24મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા અધ્યાય 24મો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને છેલ્લા કાળમાં થનાર નિશાનીઓ વિશેની વાત કરે છે તેની વાત. અને ઈસુ મંદિરમાંથી નીકળીને માર્ગે ચાલતો હતો ત્યારે તેના શિષ્યો તેને મંદિરના બાંધકામો બતાવવાને તેની પાસે આવ્યા. ત્યારે તેણે તેઓને ઉત્તર આપ્યો કે શું તમે એ બધા નથી જોતા? હું તમને ખચિત કહું છું કે પાળી નહીં નંખાય એવો એક પણ પથ્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહીં. પછી જૈતુનના પહાડ પર તે બેઠો હતો. તેવામાં તેના શિષ્યોએ એકાંતમાં તેની પાસે આવીને કહ્યું કે એ બધું ક્યારે થશે અને તારા આવવાની તારા જગતના અંતની શી નિશાની થશે તે અમને કહે. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે સાવધાન રહો કે તમને કોઈ ભૂલાવે નહીં, કેમ કે હું તો ખ્રિસ્ત છું. એમ કહેતા ઘણા મારે નામે આવશે ને તેઓ ઘણાને ભૂલાવશે અને લડાઈઓ તથા લડાઈઓની અફવા તમારા સાંભળવામાં આવશે. પણ જોજો ગભરાતા ના, કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ તેટલેથી અંત નહીં આવે. કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે, દુકાળો તથા મરકીઓ તથા ઠેકાણે ઠેકાણે ધરતીકંપ થશે, પણ એ બધા તો દુઃખોનો આરંભ જ છે. ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે ને તમને મારી નાખશે ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે અને એ વેળાએ ઘણા ઠોકર ખાશે ને એકબીજાને પરસ્પરાધીન કરાવશે ને એકબીજા પર વેર રાખશે અને જૂઠા પ્રબોધકો ઘણા ઉઠશે ને ઘણાને ભૂલાવશે અને અન્યાય વધી જવાના કારણથી ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારું રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે અને ત્યારે જ અંત આવશે. એ માટે ઉજ્જળની અમંગળપણાની નિશાની જે સંબંધી દાનિયલ પ્રબોધકે કહેલું છે તેને જ્યારે તમે પવિત્ર જગાએ ઉભેલી જુઓ, જે વાંચે છે તે સમજે છે, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય, ધાબા પર જે હોય તે પોતાના ઘરમાંનો સામાન લેવાને ન ઉતરે અને ખેતરમાં જે હોય તે પોતાનું કપડું લેવાને પાછો ન જાય અને તે દિવસોમાં જેઓ ગર્ભવતી હોય જેઓ દૂધ પીવડાવતી હોય તેઓને અફસોસ છે. પણ તમારું નાસું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય એ માટે તમે પ્રાર્થના કરો, કેમ કે તે વખતે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી ને કદી થશે પણ નહીં. અને જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ પણ માણસ બચી ન શકત, પણ પસંદ કરાયેલાઓની ખાતર તે દિવસ ઓછા કરાશે. ત્યારે જો કોઈ તમને કહે કે જુઓ ખ્રિસ્ત અહીં અથવા ત્યાં છે તો તમે માનતા નહીં, કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઉઠશે ને એવા મોટા ચમત્કાર તથા અદભુત કૃત્યો કરી દેખાશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભૂલાવશે. જુઓ મેં અગાઉથી તમને કહ્યું છે. એ માટે જો તેઓ તમને કહે કે જુઓ તે રાનમાં છે તો બહાર ન જતા, જુઓ તે ઓરડીમાં છે તો ન માનતા, કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે તેમ જ માણસના દીકરાનું આવવું થશે. જ્યાં મૂળદું હોય ત્યાં ગીધો એકઠા થશે અને તે દિવસોની વિપત્તિ પછી સૂરજ તરત અંધકારરૂપ થઈ જશે ને ચંદ્ર પોતાનું અજવાળું નહીં આપે ને આકાશથી તારા ખસશે ને આકાશના પરાક્રમો હલાવાશે અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે ને ત્યારે પૃથ્વી પરના સગળા કુળો શોક કરશે અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમા સહિત તેઓ આકાશના મેઘ પર આવતો જોશે અને રણસિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે ને તેઓ ચારે દિશાથી આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી તેના પસંદ કરેલાઓને એકઠા કરશે. હવે અંજીર પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કુમળી થઈ હોય છે ને પાંદડા ફૂટવા માંડે છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. એમ જ જ્યારે તમે પણ તે બધા થતા જુઓ ત્યારે તમારે જાણવું કે તે પાસે એટલે બારણા આગળ જ છે. હું તમને ખચિત કહું છું એ બધા પૂરા નહીં થશે ત્યાં સુધી આ પેઢી ગુજરી નહીં જશે. આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહીં, પણ તે દિવસ જ્યારે તે ઘડી સંબંધી પિતા વગર કોઈ નથી જાણતો, આકાશના દૂતો નહીં તેમજ દીકરો પણ નહીં, અને જેમ નૂના સમયમાં થયું તેમજ માણસના દીકરાનું આવું પણ થશે. કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂ વહાણમાં ચડી બેઠો ત્યાં સુધી તેઓ ખાતા પીતા અને પરણતા પરણાવતા હતા, અને જળપ્રલય આવીને સૌને તાણે લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમાં જ માણસના દીકરાનું આવું પણ થશે. તે વખતે ખેતરમાં બે માણસ હશે, એક લેવાશે ને બીજો પડતો મુકાશે. બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે, એક લેવાશે ને બીજી પડતી મુકાશે. માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે. પણ એ જાણો કે ચોર કયે પહોરે આવશે, એ જો ઘરનો માલિક જાણતો હોત તો તે જાગતો રહેત ને પોતાના ઘરમાં તેને ખાતર પાડવા ન દેત. એ માટે તમે પણ તૈયાર રહો, કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે. તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાને વખતસર ખાવાનું આપવા માટે પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેઓ વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે? જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જોવે તેને ધન્ય છે. હું તમને ખચિત કહું છું કે તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે. પણ જો કોઈ ભૂંડો ચાકર પોતાના મનમાં કહે કે મારા માલિકને આવતા વાર છે, અને બીજા ચાકરોને તે મારવા તથા છાકટાઓની સાથે ખાવા પીવા લાગે, તો જે દિવસે તે તેની વાટ જોતો નથી ને જે ઘડીએ તે જાણતો નથી, તેવે વખતે તે ચાકરનો માલિક આવશે ને તે તેને કાપી નાખશે ને તેનો ભાગ ડોંગીઓની સાથે ઠરાવશે. ત્યાં રડવું ને દાંત પીસવું થશે. માથીની લખેલી સુવાર્તા એનો 25મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા અધ્યાય 25મો. તો આકાશના રાજ્યને 10 કુંવારિકાઓની ઉપમા અપાશે, કે જેઓ પોતપોતાની મશાલ લઈને વરને મળવા સારું બહાર નીકળી, અને તેઓમાંની 5 મૂર્ખ હતી ને 5 બુદ્ધિમાન હતી. કેમ કે મૂર્ખીઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહીં, પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે પોતાની કૂપીમાં તેલ લીધું. અને વરને આવતા વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકા ખાઈને ઊંઘી ગઈ, અને મધરાતે બૂમ પડી કે જુઓ વર આવ્યો. તેને મળવાને નીકળો ત્યારે તે સર્વ કુંવારિકાએ ઉઠીને પોતપોતાની મસાલો તૈયાર કરી, અને મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું કે તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મસાલો હોલવાઈ જાય છે. પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર આપ્યો કે કદાચ અમને તથા તમને પૂરું નહીં પડે, માટે તમે વેચનારોની પાસે જઈને પોતપોતાને સારું વેચાતું લો. અને તેઓ વેચાતું લેવા ગઈ, એટલામાં વર આવી પહોંચ્યો, ને જેઓ તૈયાર હતી તેઓ તેની જોડે લગ્ન જમણમાં ગઈ અને બહાણું બંધ કરવામાં આવ્યું. પછી તે બીજી કુંવારિકાઓએ આવીને કહ્યું કે ઓ સ્વામી સ્વામી અમારે માટે ઉઘાડ. પણ તેને ઉત્તર આપ્યો કે હું તમને ખચિત કહું છું કે હું તમને ઓળખતો નથી, માટે તમે જાગતા રહો, કેમ કે તે દિવસ અથવા તે ઘડી તમે જાણતા નથી. કેમ કે તેનું આવું એક માણસના જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને આપી. એકને તેણે 5 તાલંત ને બીજાને 2 ને ત્રીજાને 1 એમ હરેકને પોતપોતાની શક્તિ પ્રમાણે આપ્યું, અને તે પરદેશ ગયો. પછી જેને 5 તાલંત મળ્યા હતા તે તરત જેને વેપાર કરીને તેનાથી બીજા 5 તાલંત કમાયો, તેમજ જેને 2 તે પણ બીજા 2 કમાયો. પણ જેને 1 તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાના માલિકનું નાણું દાટી દીધું. અને લાંબી મુદત પછી તે ચાકરનો માલિક આવે છે ને તેઓ પાસેથી હિસાબ લે છે, ત્યારે જેને 5 તાલંત મળ્યા હતા તે બીજા 5 તાલંત પણ લેતો આવ્યો ને કહે છે કે પ્રભુ, તે મને 5 તાલંત સોંપ્યા હતા, જો હું તે ઉપરાંત બીજા 5 તાલંત કમાયો છું. ત્યારે તેના પ્રભુએ તેને કહ્યું કે શાબાસ સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં પ્યાસ. અને જેને બે તાલંત મળ્યા હતા તેણે પણ પાસે આવીને કહ્યું કે પ્રભુ, તે મને બે તાલંત સોંપ્યા હતા, જો હું એ ઉપરાંત બીજા બે તાલંત કમાયો છું. તેના પ્રભુએ તેને કહ્યું કે શાબાસ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં પેસ. પછી જેને એક તાલંત મળ્યો હતો તેણે પણ પાસે આવીને કહ્યું કે પ્રભુ, જ્યાં તે નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર, ને જ્યાં તે નથી વેર્યું ત્યાંથી તું એકઠું કરનાર છે, એવો કરોડો માણસ મેં તને જાણ્યો, માટે હું બીધો અને જઈને તારો તાલંત મેં જમીનમાં દાટી મૂક્યો. જો તને તારું પહોંચ્યું છે. અને તેના પ્રભુએ તેને ઉત્તર આપ્યો કે અરે ભૂંડા તથા આળસુ ચાકર, જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું, ને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું. એમ તું જાણતો હતો તો તારે મારું નાણું શાહુકારોને આપવું જોતું હતું કે હું આવું ત્યારે મને વ્યાજ સુધા મારું મળત. એ માટે એની પાસેથી તાલંત લઈને જેની પાસે 10 તાલંત છે તેને તે આપો, કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે ને તેને ઘણું થશે, પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. અને તે નકામા ચાકરને બહારના અંધકારમાં કાઢી મૂકો, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. પણ જ્યારે માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સુધા આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે અને સર્વ દેશ જાતિઓ તેની આગળ એથી કરાશે. અને જેમ ઘેટા પાળક ઘેટાને બકરાથી જુદા પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદા પાડશે. અને ઘેટાને તે પોતાને જમણે હાથે પણ બકરાને ડાબે હાથે રાખશે. ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે મારા પિતાના આશીર્વાદિતો, આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે સારું તૈયાર કરેલું છે તેનો વારસો લો, કેમ કે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું, હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી પાડ્યું, હું પારકો હતો ત્યારે તમે મને પરણો રાખ્યો, હું નાગો હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યા, હું માદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા, હું કેદમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી. ત્યારે ન્યાયીઓ તેને ઉત્તર આપશે કે પ્રભુ, ક્યારે અમે તને ભૂખ્યો જોઈને ખવડાવ્યું અથવા તરસ્યો જોઈને પાણી પાયું, અને ક્યારે અમે તને પારકો જોઈને પરણો રાખ્યો અથવા નાગો જોઈને વસ્ત્ર પહેરાવ્યા, અને ક્યારે અમે તને માદો અથવા કેદમાં જોઈને તારી ખબર લીધી? ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, હું તમને ખચિત કહું છું કે આ મારા ભાઈઓમાંના બહુ નાનામાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું. પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે ઓ શાપિતો, જે સર્વકાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોને સારો તૈયાર કરેલો છે તેમાં તમે મારી આગળથી જાઓ, કેમ કે હું ભૂખ્યો હતો પણ તમે મને ખવડાવ્યું નહીં, હું તરસ્યો હતો પણ તમે મને પાણી પાયું નહીં, હું પારકો હતો પણ તમે મને પરોણો રાખ્યો નહીં, નાગો હતો પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યા નહીં, માદો તથા કેદમાં હતો પણ તમે મારી ખબર લીધી નહીં. ત્યારે તેઓ પણ તેને ઉત્તર આપશે કે પ્રભુ, ક્યારે અમે તને ભૂખ્યો કે તરસ્યો કે પારકો કે નાગો કે માદો કે કેદમાં જોઈને તારી સેવા નહીં કરી? ત્યારે તેઓને ઉત્તર આપશે, હું તમને ખચિત કહું છું કે આ બહુ નાનામાંથી એકને તમે તે કર્યું નહીં એટલે તે મને કર્યું નહીં. અને તેઓ સર્વકાલિક શાસનમાં જશે, પણ ન્યાયો સર્વકાલિક જીવનમાં જશે. માથીની લખેલી સુવાર્તા એનો 26મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા અધ્યાય 26મો. અને ઈસુએ એ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેણે પોતાના શિષ્યોને કહ્યું, તમે જાણો છો કે 2 દિવસ પછી પાસખા પર્વ છે અને માણસનો દીકરો વધસ્તંભે જડાવા સારું પરસ્વાધીન કરાય છે. ત્યારે મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકઠા થયા અને ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ મનસુબો કર્યો. પણ તેઓએ કહ્યું કે પર્વમાં નહીં, રખેલને લોકોમાં ગડબડ થાય. અને ઈસુ બેથાન્યામાં સિમોન કોડિયાના ઘરમાં હતો. ત્યારે અતિ મૂલ્યવાન અત્તરની સંગે મરમરની ડબ્બી લઈને એક સ્ત્રી તેની પાસે આવી ને તે જમવા બેઠો હતો ત્યારે તેના માથા પર તેણે તે રેડ્યું. પણ તેના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે એ નુકસાન શા માટે? કેમ કે એ અત્તર ઘણે મૂલ્ય વેચાત ને દરિદ્રોને અપાત. ત્યારે ઈસુએ એ જાણીને તેઓને કહ્યું કે એ સ્ત્રીને તમે કેમ સતાવો છો? કેમ કે એણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે. કેમ કે દરિદ્રીઓ સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી. તેણે એ અત્તર મારા શરીર પર રેડ્યું, એ તો મારા દાટવાની તૈયારીને સારું તેણે કર્યું. હું તમને ખચિત કહું છું કે આખા જગતમાં જ્યાં કંઈ આ સુવાર્તા પ્રસિદ્ધ કરાશે ત્યાં તેણે જે કર્યું છે તે પણ એની યાદગીરીને અર્થે કહેવામાં આવશે. ત્યારે યહૂદા ઈસ્કારિયોત નામે તે બારમાના એકે મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું કે હું તેને તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો? અને તેઓએ તેને 30 રૂપિયા તોડી આપ્યા અને ત્યારથી તેણે તેને પરસ્વાધીન કરવાનો લાગ શોધ્યા કર્યો. અને બે ખમૈ રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે તારે વાસ્તે ફાસખા ખાવાની અમે ક્યાં તૈયારીઓ કરીએ? તારી શી ઈચ્છા છે? ત્યારે તેણે કહ્યું કે નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે કે મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્ય સુધા તારે ઘેર પાસખા પાળવાનો છું. અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને પાસખા તૈયાર કર્યું. અને સાંજ પડી ત્યારે 12 શિષ્યોની સાથે તે જમવા બેઠો. અને તેઓ જમતા હતા ત્યારે તેણે તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. ત્યારે તેઓ ઘણા શોકાતુર થયા ને તેઓમાંનો હરેક તેને પૂછવા લાગ્યો કે પ્રભુ, શું તે હું છું? અને તેણે ઉત્તર આપ્યો કે જેણે મારી સાથે થાળીમાં હાથ નાખ્યો છે તે જ મને પરસ્વાધીન કરશે. માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો, પણ જે માણસથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય છે તેને અફસોસ છે. જો તે માણસ જન્મ્યો ન હોત તો તેને માટે સારું હોત. ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે રાબી, શું તે હું છું? તેને કહે છે કે તે પોતે જ કહ્યું. અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને તથા આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું કે લો, ખાઓ, એ મારું શરીર છે. અને તેણે પ્યાલો લઈને ત્યારે સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું, તમે સૌ એમાંનું પીવો, કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને માટે ઘણાઓને સારું વેવડાવવામાં આવે છે. અને હું તમને કહું છું કે હું મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષરસ નહીં પીઉં તે દિવસ સુધી હું હવેથી તે પીનાર જ નથી. અને ગીત ગાયા પછી તેઓ જૈતુના પહાડ ઉપર ગયા. ત્યારે ઈસુ તેઓને કહે છે કે તમે સૌ આજ રાત્રે મારા સંબંધની ઠોકર ખાશો, કેમ કે એમ લખેલું છે કે હું ઘેટા બાળકને મારીશ ને ટોળાના ઘેટા વિખેરાઈ જશે, પણ મારા ઉઠ્યા પછી હું તમારી અગાઉ ગાલિલમાં જઈશ. ત્યારે પિતરે તેને ઉત્તર આપ્યો કે જો કે બધા તારા સંબંધની ઠોકર ખાય તો આ પણ હું કદી નહીં જ ખાઈશ. ઈસુએ તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ રાતે મરઘો બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કહીશ. પિતર તેને કહે છે, જો કે તારી સાથે મારે મરવું પડે તો પણ હું તારો નકાર નહીં જ કરીશ. બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું. ત્યારે ઈસુ તેઓને સાથે ગેથસેમાને નામે એક ઠેકાણે આવે છે ને શિષ્યોને કહે છે કે હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો. અને પિતરને ત્યાં ઝબ્દીના બંને દીકરાઓને સાથે લઈને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યો. ત્યારે તેઓને કહે છે, મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે, તેમાં અહીં રહીને મારી સાથે જાગતા રહો. પછી તેણે થોડે દૂર જઈને ઊંધે મોડે પડીને એવી પ્રાર્થના કરી કે ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. પછી શિષ્યોની પાસે તે આવે છે ને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહે છે, શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા. જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ન આવો. આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે. વળી બીજી વાર ત્યાં જઈને પ્રાર્થના કરી, ઓ મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર કરી ન શકાય તો તારી ઈચ્છા પ્રમાણે થાય. ત્યારે તેણે બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા, કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી, અને તે ફરીથી તેઓને મૂકીને ગયો. ને ત્રીજી વાર તેની તે જ વાત કહેતા તેણે પ્રાર્થના કરી. ત્યારે તે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહે છે કે હવે ઊંઘ્યા કરો ને આરામ લો. જુઓ, તે ઘડી પાસે આવી છે ને માણસનો દીકરો પાપીઓના હાથમાં પરસ્વાધીન કરાય છે. ઉઠો, આપણે જઈએ. જુઓ, મને જે પરસ્વાધીન કરે છે તે આવી પહોંચ્યો છે. અને તે હજી બોલતો હતો એટલામાં જુઓ, બારમાંનો એક એટલે યહુદા આવ્યો અને તેની જોડે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણા લોકો તરવાર તથા લાકડીઓ લઈને આવ્યા. હવે તેને પરસ્વાધીન કરનારે તેઓને એવી નિશાની આપી હતી કે હું જેને ચૂમીશ તે છે, તેને પકડી લેજો. અને તરત તેણે ઈસુની પાસે આવીને કહ્યું કે રાબી સલામ, અને તે તેને ચૂમ્યો. અને ઈસુએ તેને કહ્યું કે મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર. ત્યારે તેઓએ પાસે આવીને ઈસુ પર હાથ નાખીને તેને પકડી લીધો. પછી જુઓ, ઈસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તરવાર કાઢી ને પ્રમુખ યાજકના ચાકરને મારીને તેનો કાન કાપી નાખ્યો. ત્યારે ઈસુ તેને કહે છે કે તારી તરવાર તેના મ્યાનમાર પાછી નાખ, કેમ કે જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે. શું તું એમ ધારે છે કે હું એવો શક્તિમાન નથી કે જો મારા પિતાની પાસે માગું તો તે હમણાં જ દૂતોની 12 ફોજ કરતા વધારે મારી પાસે નહીં મોકલી દે? તો ધર્મોલેખોમાં જે લખેલું છે કે એવું થવું જ જોઈએ એ કેવી રીતે પૂરું થશે? તે જ વખતે ઈસુએ તેમને કહ્યું કે તમે તરવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને તેમ મને પકડવા નીકળી આવ્યો છો. શું હું રોજ મંદિરમાં બેસીને બોધ કરતો હતો તો પણ તમે મને પકડ્યો નહોતો? પણ પ્રબોધકોના લેખો પૂરા થાય માટે આ બધું થયું છે. ત્યારે બધા શિષ્યો તેને મૂકીને નાસી ગયા. પછી જેઓએ ઈસુને પકડ્યો હતો તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેને લઈ ગયા. અને પીતર દૂર રહીને તેની પાછળ પાછળ પ્રમુખ યાજકની કચેરી સુધી આવ્યો ને અંદર જઈને પરિણામ જોવાને ભાલદારોની પાસે બેઠો. અને ઈસુને મારી નાખવાને મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ તેની વિરુદ્ધ જૂઠી શાહેદી શોધી. અને જો કે ઘણા જૂઠા સાક્ષી આવ્યા તો પણ તે ન મળી. પણ પાછળથી બે આવીને બોલ્યા કે તેણે એમ કહ્યું, હું દેવનું મંદિર પાડી નાખવાને તથા તેને 3 દિવસમાં પાછું બાંધવાને સમર્થ છું. ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને તેને કહ્યું, શું તું કંઈ જ ઉત્તર દેતો નથી? એવો તારી વિરુદ્ધ કેવી શાહેદી આપે છે? પણ ઈસુ છાનો રહ્યો. ત્યારે પ્રમુખ યાજકે તેને કહ્યું, હું તને જીવતા દેવના સમ દઉં છું કે દેવનો દીકરો જે ખ્રિસ્ત તે જ તું છે કે નહીં? એમને કહે. ઈસુ તેને કહે છે કે તે પોતે જ કહ્યું, પરંતુ હું તને કહું છું કે હવે પછી માણસના દીકરાને પરાક્રમના જમણા હાથ પર બેઠેલો તથા આકાશના મેઘો પર આવતો તમે જોશો. ત્યારે પ્રમુખ યાજકે પોતાના કપડાં ફાડીને કહ્યું કે એણે દુર્ભાષણ કર્યું છે, હવે આપણને બીજા શાહેદોની શી જરૂર છે? જુઓ, તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે, તમે શું ધારો છો? અને તેઓએ ઉત્તર આપ્યો કે એ મરણ જોગ છે. ત્યારે તેઓએ તેના મોં પર થૂંકીને તેને મુક્કીઓ મારી અને બીજાઓએ તેને થબડાકો મારીને કહ્યું કે ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યો એ અમને કહી બતાવ. અને પિત્તર બહાર ચોકમાં બેઠો હતો ત્યારે એક દાસીએ તેની પાસે આવીને કહ્યું કે તું પણ ગાલીલના ઈસુ જોડે હતો. પણ તેણે સૌની આગળ નકાર કરીને કહ્યું કે તું શું કહે છે તે હું જાણતો નથી. અને તે બહાર પરસાળમાં ગયો. ત્યારે બીજીએ તેને જોઈને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું કે એ પણ ઈસુ નાઝારની જોડે હતો. પણ તેણે સમખાઈને ફરીથી નકાર કર્યો કે તે માણસને હું ઓળખતો નથી. અને થોડી વાર પછી પાસે ઉભેલાઓએ આવીને પિતરને કહ્યું કે ખરેખર તું પણ તેઓ માનો છે, કેમ કે તારી બોલીથી તું ઓળખાઈ આવે છે. ત્યારે તે શ્રાપ દેવા સમ ખાવા લાગ્યો કે હું તે માણસને ઓળખતો નથી, અને તરત જ મરઘો બોલ્યો. અને જે વાત ઈસવે પિત્તરને કહી હતી કે મરઘો બોલ્યા અગાઉ તો ત્રણ વાર મારો નકાર કરીશ, તે તેને યાદ આવી અને બહાર જઈને તે બહુ રડ્યો. માથીની લખેલી સુવાર્તા એનો 27મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા અધ્યાય 27મો. અને સવાર થઈ ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ મનસુબો કર્યો. પછી તેઓએ તેને બાંધ્યો ને તેને લઈ જઈને પિલાત હાકેમને સોંપ્યો. ત્યાર પછી તે અપરાધી ઠરાવાયો એ જોઈને તેને પરસ્વાધીન કરનાર યહૂદાને પશ્ચાતાપ થયો ને પેલા 30 રૂપિયા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું કે નિરઅપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે. ત્યારે તેઓએ તેને કહ્યું કે તેમાં અમારે શું, તે તું જાણે. પછી મંદિરમાં રૂપિયા ફેંકી દઈને તે નીકળ્યો અને જેને ગળે ફાંસો ખાધો. ત્યારે મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે એ લોહીનું મૂલ્ય છે, માટે ભંડારમાં એ નાખવા ઉચિત નથી. પછી તેઓએ મનસુબો કરીને પરદેશીઓને દાટવા સારું તેનું કુંભારનું ખેતર વેચાતું લીધું. એ માટે આજ સુધી તે ખેતર લોહીનું ખેતર કહેવાય છે. ત્યારે યિર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે જેનું મૂલ્ય ઠરાવવામાં આવ્યું, એટલે જેનું મૂલ્ય ઇસરાયલ પુત્રે ઠરાવ્યું, તેના મૂલ્યના 30 રૂપિયા તેઓએ દીધા. અને જેમ પ્રભુએ મને હુકમ કર્યો તેમ કુંભારના ખેતરને સારું મેં તે આપ્યા. અને ઈસુ હાકેમની આગળ ઊભો રહ્યો ને હાકેમે તેને પૂછ્યું કે શું તું યહૂદીઓનો રાજા છે? ત્યારે ઈસુએ તેને ઉત્તર આપ્યો કે તું પોતે કહે છે. અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેના પર બટ્ટો મૂક્યો, છતાં તેણે કંઈ ઉત્તર આપ્યો નહીં. ત્યારે પિલાત તેને કહે છે કે તારી વિરુદ્ધ તેઓ કેટલી શાહિદી આપે છે, એ શું તું નથી સાંભળતો? પણ તેણે તેને એક શબ્દનો પણ ઉત્તર દીધો નહીં. તેથી હાકેમ ઘણો અચરજ થયો. હવે એવો રિવાજ હતો કે પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે તેને તેઓને સારું હાકેમ છોડી દે. અને તે વખતે બરાબાસ નામનો તેઓમાંનો એક પ્રખ્યાત બંદીવાન હતો. એ માટે તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું, હું તમારે સારું કોને છોડી દઉં એ વિશે તમારી સી મરજી છે, બરાબાસને કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને? કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાયથી તેને સોંપ્યો હતો. અને ન્યાયાસન પર તે બેઠો હતો ત્યારે તેની સ્ત્રીએ તેને કહેવડાવી મોકલ્યું કે એ ન્યાયને તું કંઈ ન કરતો, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે. પણ મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યા કે તેઓ બરાબાસને માગે ને ઈસુને મારી નાખાવે. પણ હાકેમે તેઓને ઉત્તર આપ્યો કે તે બેમાંથી હું તમારે સારું કોને છોડી દઉં એ વિશે તમારી સી મરજી છે. અને તેઓએ કહ્યું કે બરાબાસને. પિલાત તેઓને કહે છે, તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું? સર્વ તેને કહે છે કે તે વધસ્તંભે જળાય. ત્યારે તેણે કહ્યું, શા માટે? તેણે શું ભૂંડું કર્યું છે? પણ તેઓએ વધારે બૂમ પાડીને કહ્યું કે તે વધસ્તંભે જળાય. અને પિલાતે જોયું કે મારું કંઈ જ ચાલતું નથી, પણ ઉલટી વિશેષ ગડબડ થાય છે. ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે એ ન્યાયના લોહી સંબંધી હું નિર્દોષ છું, તમે જાણો. ત્યારે લોકોએ ઉત્તર આપ્યો કે તેનું લોહી અમારે માથે, તે અમારા સંતાનને માથે. પછી તેણે તેઓને સારું બરાબાસને છોડી દીધો. પણ ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવવા સારું સોંપ્યો. ત્યાર પછી હાકેમના સિપાહીઓએ ઈસુને મહેલમાં લઈ જઈને આખી પલટણ તેની આસપાસ એકઠી કરી. પછી તેઓએ તેના કપડાં ઉતારી લઈને તેના કિરમજીત જભ્ભો પહેરાવ્યો અને તેઓએ કાંટાનો મુંગટ ગૂંઠીને તેના માથા પર મૂક્યો ને તેના જમણા હાથમાં સોટી આપી ને તેની સામે ઘૂંટણ ટેકીને તેના ઠઠ્ઠા કરતા કહ્યું કે ઓ યહૂદીઓના રાજા, સલામ. પછી તેઓ તેના પર થૂંક્યા ને સોટી લઈને તેના માથામાં મારી અને તેના ઠઠ્ઠા કરી દીધા. પછી તેઓએ તેના પરથી જભ્ભો ઉતારી લઈને તેના જ કપડાં તેને પહેરાવ્યા. અને વધસ્તંભે જળવાને તેઓ તેને લઈ ગયા અને તેઓ બહાર જતા હતા ત્યારે કુરેનીનો સિમોન નામે એક જણ તેઓને મળ્યો. તેની પાસે તેઓએ તેનો વધસ્તંભ પરાણે ઉંચકાવી લીધો અને ગલગથા નામે એક જગા જે ખોપરીની જગા કહેવાય છે ત્યાં તેઓ પહોંચ્યા. ત્યારે તેઓએ પિત ભરેલો સરકો તેને પીવાને આપ્યો, પણ ચાખ્યા પછી તેણે તે પીવા ના પાડી અને તેને વધસ્તંભે જળ્યા પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેના કપડાં માહોમાએ વેચી લીધા. પછી તેઓએ ત્યાં બેસીને તેની ચોકી કરી અને તેના સંબંધીનું લખેલું તહોમતનામું તેના માથાની ઉપર તેઓએ લગાડ્યું કે ઈસુ જે યહૂદીઓનો રાજા તે એ જ છે. ત્યારે તેઓએ તેની જોડે બે ચોરને વધસ્તંભે જળ્યા, એકને તેની જમણી તરફ ને બીજાને તેની ડાબી તરફ, અને પાસે થઈને જનારા હોય પોતાના માથા હલાવતા ત્યારે તેની મસ્કરી કરતા કહ્યું કે અરે મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ. જો તું દેવનો દીકરો હોય તો વધસ્તંભ પરથી ઉતરી આવ. અને તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સુદ્ધા તેના ઠઠ્ઠા કરતા કહ્યું કે બીજાઓને તેણે બચાવ્યા પણ પોતાને તે બચાવી નથી શકતો. એ તો ઇસરાયેલનો રાજા છે, તે હમણાં વધસ્તંભ પરથી ઉતરી આવે એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું. તે દેવ પર ભરોસો રાખે છે, જો તે તેને ચાહતો હોય તો હમણાં તે તેનો છૂટકો કરે, કેમ કે તેણે કહ્યું હતું કે હું દેવનો દીકરો છું. અને જે ચોરો તેની જોડે વધસ્તંભે જળ્યા હતા તેઓએ પણ એ જ પ્રમાણે તેના ઠઠ્ઠા કર્યા. અને છઠ્ઠી હોરાથી તે નવમી હોરા સુધી આખા દેશ પર અંધકાર છવાઈ રહ્યો. અને આશરે નવમી હોરાએ ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી કે એલી એલી લમા સબક્તની, એટલે ઓ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. અને જેઓ ત્યાં ઉભા હતા તેઓમાંથી કેટલાએ કે એ સાંભળીને કહ્યું કે એલિયાને તે બોલાવે છે. અને તરત તેઓમાંથી એક જણે દોડીને વાદળી લઈને સરકાથી તે ભીંજવી ને લાકડીની ટોચે બાંધીને તેને ચૂસવાને તેને આપી. પણ બીજાએ કહ્યું કે રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેને છોડાવવા આવે છે કે નહીં. પછી ઈસુએ બીજી વાર મોટે ઘાંટે બૂમ પાડીને પ્રાણ મૂક્યો. ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી તે નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, ને ધરતીકંપ થયો, ને ખડકો ફાટી ગયા, ને કબરો ઉઘડી ગઈ, ને ઊંઘેલા સંતોમાંના ઘણા શરીર ઉઠ્યા. ને તેના પાછા ઉઠ્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા ને ઘણાઓને દેખાયા. ત્યારે જમાદારે તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા તેઓ ધરતીકંપ તથા જે જે થયું તે જોઈને બહુ બીને કહ્યું કે ખરેખર એ તો દેવનો દીકરો હતો. અને ત્યાં ઘણી સ્ત્રીઓ હતી કે જેઓ ઈસુની સેવા કરતી ગાલિલથી તેની પાછળ આવી હતી, તેઓ દૂરથી જોયા કરતી હતી. તેઓમાં મગદાલેની મરિયમ ને યાકુબની તથા યોસેની માં મરિયમ ઝબદીના દીકરાઓની માં હતી. ને સાંજ પડી ત્યારે યુસફ નામે અરિમથાઈનો એક દ્રવ્યવાન માણસ કે જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો તે આવ્યો. તેણે પિલાત પાસે જઈને ઈસુની લાશ માગી. ત્યારે પિલાતે તેને તે સોંપવાની આજ્ઞા આપી. પછી યુસફે લાશ લઈને શણના સફેદ કપડામાં તે વીંટાળી અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂકી અને એક મોટો પથ્થર કબરના મોં પર ગબડાવીને તે ચાલ્યો ગયો. અને મગદાલની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી. હવે સિદ્ધિકરણને બીજા દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થઈને કહ્યું કે સાહેબ, અમને યાદ છે કે તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે ત્રણ દિવસ પછી હું ઉઠીશ, એ માટે ત્રણ દિવસ સુધી કબરનો જાપતો રાખવાની આજ્ઞા કર. રખેને તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી જાય, એ લોકોને એમ કહે કે મોયલામાંથી તે ઉઠ્યો છે અને છેલ્લી ભૂલ પહેલીના કરતા મોટી થશે. ત્યારે પિલાતે તેઓને કહ્યું કે ચોકીદારો તમારી પાસે છે, તમે જાઓ ને તમારાથી બને તેવો તેનો જાપતો રખાવો. પછી તેઓ ગયા ને પથ્થર પર મોહર કરીને તેઓએ કબર પર જાપતો રાખ્યો અને ચોકીદારો તેમની સાથે હતા. માથીની લખેલી સુવાર્તા 28મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા એનો 28મો અધ્યાય. અને વિશ્રામવારની આખરે અઠવાડિયાને પહેલે દિવસે પો ફાટ્યો ત્યારે મગદાલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી અને જુઓ મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો ને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. તેનું રૂપ વીજળીના જેવું ને તેનું કપડું બરફના જેવું ઉજળું હતું, અને તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા ને મરણતોલ થઈ ગયા. ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું, બિયો માં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, તે અહીં નથી, કેમ કે તેના કયા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો ને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગા જુઓ, અને વહેલા જઈને તેના શિષ્યોને કહો કે મોયલામાંથી તે ઉઠ્યો છે, અને જુઓ તે તમારી આગળ ગાલીમાં જાય છે, ત્યાં તમે તેને જોશો. જુઓ મેં તમને કહ્યું છે. ત્યારે તેઓ બીક તથા હર્ક સહિત કબરની પાસેથી વહેલી નીકળીને તેના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ, અને જુઓ ઈસુએ તેઓને મળીને કહ્યું, કુશળતા. અને તેઓએ આવીને તેના પગ પકડ્યા ને તેનું ભજન કર્યું. ત્યારે ઈસુ તેઓને કહે છે, બિહોમાં જાઓ, મારા ભાઈઓને કહો કે તેઓ ગાલીમાં જાય ને ત્યાં તેઓ મને જોશે. અને તેઓ જતી હતી, એટલામાં જુઓ ચોકીદારોમાંના કેટલાયે નગરમાં જઈને જે જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહી દીધું. ત્યારે તેઓએ ત્યાં વડીલોએ એકઠા થઈને મનસૂબો કરીને તે સિપાહીઓને ઘણા નાણાં આપીને સમજાવ્યું કે તમે એમ કહો કે અમે ઊંઘતા હતા, એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી ગયા, અને જો એ વાત હાકેમને કાને પહોંચશે તો અમે તેને સમજાવીને તમને બચાવી લઈશું. પછી તેઓએ નાણાં લીધા ને તેમને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું, અને એ વાત યહૂદીઓમાં આજ સુધી ચાલતી આવે છે. પણ 11 શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું ત્યાં ગયા, અને તેઓએ તેને જોઈને તેનું ભજન કર્યું. પણ કેટલાકને સંદેહ આવ્યો, અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે, એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ, મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ, અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.